नमो अरिहन्ताणम्। ॐ नमो सिद्धाणम्। ॐ नमो आयरियाणम्। ॐ नमो वज्जायाणम्। नमो लोये सब्बसाहूणम्। एषो पञ्चणमुक्कारो। सब्बपावप्पनासाणो। मङ्गलानं च सव्येषिम्। पढमं ह वै मङ्गलम्। चत्तारि मङ्गलम् अरिहन्ता मङ्गलम्। सिद्धा मङ्गलम्। साहू मङ्गलम्। केवली पन्नतो धम्मो मङ्गलम्। चत्तारि लोगुत्तमा अरिहन्ता लोगुत्तमा। सिद्धा लोगुत्तमा। साहू लोगुत्तमा। केवली पन्नतो धम्मो लोगुत्तमो। चत्तारि शरणं पवज्जामि अरिहन्ते शरणं पवज्जामि। सिद्धे शरणं पवज्जामि। साहू शरणं पवज्जामि। केवली पन्नतं धम्मं शरणं पवज्जामि। निर्वाणमग्गे वरजानकप्पां पाणासियाशेष कुवायिदप्पं। मायां जिणाणं शरणं बुवाणं। नमामि नित्यं तिजगप्पहाणं। वार्णवकार અનાદિકાળથી આપણે બધા સંસારમાં પરિભ્રમણ કરીએ છીએ અને સંસારના પરિભ્રમણનો અંત જ્યારે આત્માની મુક્તિ થાય ત્યારે જ થાય. ચારમાની કોઈ પણ ગતિમાં જરા પણ સુખ નથી. ભૌતિક સુખ કહી શકાય પણ પરિણામે દુઃખ આપનારું હોય એવા પ્રકારના સુખમાં વારંવાર પુણ્યકર્મના ઉદયથી પ્રાપ્ત થાય પણ ફરીથી પાછું ઝૂંટવાઈ જાય. આ સ્થિતિ અનાદિકાળથી આપણી બધાની ચાલુ છે અને મોક્ષે પહોંચવા માટેનો રાજમાર્ગ તે સમતા છે. અને સમતાને પ્રાપ્ત કરવા માટે જે બાહ્ય રીતે અંતરાય કરનારા છે તે સ્ત્રી વગેરે, એના તરફથી મમત્વને દૂર કરવાનું અને અભ્યંતર રીતે 14 પરિગ્રહની પણ આપણે વાત કરેલી. વિષય પ્રમાદ ત્યાગ અને આ કષાય ત્યાગ નામનો અધિકાર આપણો ચાલુ છે અને એની અંદર અભ્યંતર પરિગ્રહ, બાહ્ય પરિગ્રહ, ધન ધાન્ય ક્ષેત્ર વાસ્તુ રૂપ્ય સુવર્ણ કુપ્ય દ્વિપદ ચતુષ્પદ, આ 9 પ્રકારનો આપણા બધાનો બાહ્ય પરિગ્રહ કહેવાય કે જેની અંદર આપણે મોટા ભાગે મૂર્છિત હોઈએ છીએ. એ મૂર્છાને ઓછી કરવાની છે, એનું પ્રમાણ પણ નક્કી કરવાનું છે, ધનનું પ્રમાણ, ધાન્યનું પ્રમાણ. એવી રીતે ક્ષેત્ર એટલે ખેતર વાડી, વાસ્તુ એટલે ઘર દુકાન, ધણધન્ન ખિત્તવત્થુ, રૂપ સુવર્ણ કુવ્ય પરિમાણે, રૂપું સોનું અને સોના રૂપા સિવાયની બીજી ધાતુઓ, 2 પગવાળા નોકર ચાકર અને 4 પગવાળા પશુઓ, આ બધાનું પ્રમાણ નક્કી કરવાનું હોય. હમણાં તો આપણે કોઈ પશુઓ રાખતા પણ નથી, પણ પૂર્વના જે શ્રાવકો આનંદ કામદેવ વગેરે શ્રાવકોની પાસે પશુધન પુષ્કળ પ્રમાણમાં હતું, પરંતુ એમનો પણ તેમણે પરિગ્રહ પરિમાણ એ નક્કી કરેલું હોય. એનાથી વધારે થાય તો તરત જ ધન વગેરેનું સુકૃત કરી નાખે અને આ બાબતમાં વધારે ન થઈ જાય એની કાળજી રાખે. તો આ રીતે આ તો બધો બાહ્ય પરિગ્રહ છે, પણ બાહ્ય પરિગ્રહ છોડવાનો છે એના કરતાં એ વધારે અભ્યંતર પરિગ્રહને છોડવાનો છે. અને અભ્યંતર પરિગ્રહ આખું મોહનીય કર્મ આધારિત છે. જે 14 આપણે અભ્યંતર પરિગ્રહ ગણીએ એમાં એક મિથ્યાત્મ મોહનીય, 9 નોકષાયો અને 3 એટલે 3 વેદ 9 નોકષાયની અંદર આવી ગયા અને 4 કષાય, 16 કષાય, પણ 16ને ક્રોધ માન માયા લોભ એ રીતે ગણી અને 4 કષાયો. આમ 14 પ્રકારનો અભ્યંતર પરિગ્રહ છે. આ અભ્યંતર પરિગ્રહની અંદર સૌથી પહેલું મિથ્યાત્વ મોહનીય દૂર કરવાનું છે, પરંતુ એ દૂર પછી જ થાય. પહેલાં અનંતાનુમંદીને દૂર કરવો પડે. અનંતાનુમંદી ગયા પછી જ આ મિથ્યાત્વ મોહનીય નામનું કર્મ તે આત્મા ઉપરથી દૂર થઈ શકે, એના વિના તે દૂર ન થઈ શકે. મિથ્યાત્વ એટલે જૈન ધર્મથી વિપરીત એમ કહીએ તો પણ ચાલે, અથવા બીજી રીતે કહેવું હોય તો ભગવાનના 99.99% વચનો ઉપર પૂરી શ્રદ્ધા હોય પણ 0.1%માં પણ શ્રદ્ધા ન હોય તો પણ મિથ્યાત્વ કહેવાય. ભગવાને કહેલી એક વાતને પણ ન માને તો પણ મિથ્યાત્વ કહેવાય. અને નિશ્ચયથી આપણા ધન વગેરેને મારા તરફનો જે ભાવ છે એને તોડી નાખે તો સમ્યક દર્શન પ્રાપ્ત થાય. એટલે વ્યવહારથી સુદેવ સુગુરુ સુધર્મ ઉપર શ્રદ્ધા એ સમ્યક દર્શન છે. જ્યારે નિશ્ચયથી આપણા આધ્યાત્મિક આત્મિક પરિણામ, પણ કેવા આત્મિક પરિણામ, તો કે દર્શન સપ્તક, અનંતાનુમંદી, 4 કષાય, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત મોહનીય. અનંતાનુમંદી માટે આપણે વાત કરી દીધી કે જે આપણા અનંત સંસારને વધારે, બહુ સંસાર જેના દ્વારા કરીને લાંબો ચાલે તે અનંતાનુમંદી નામનો કષાય. ત્યાર પછી મિથ્યાત્વ દૂર થાય, પછી મિશ્ર મોહનીય અને સમ્યક્ત મોહનીય એને પણ દૂર કરવાનું છે. મિશ્ર મોહનીય કર્મ એટલે જૈન ધર્મ તરફ અંતર મુહૂર્ત સુધી રાગ પણ નહીં અને દ્વેષ પણ નહીં એવી અવસ્થા. જેમ નાળિયેર દ્વીપનો મનુષ્ય એને અનાજ ઉપર ના રુચિ હોય કે ના અરુચિ હોય, કારણ કે પહેલેથી નાળિયેર દ્વીપમાં જ જન્મ્યો છે અને ટોપરા ખાઈને જ પોતાનું જીવન પસાર કર્યું છે. કોઈ દિવસે અનાજ જોયું પણ નથી, એટલે અનાજ ઉપર એને રુચિ પણ ના થાય ને અરુચિ પણ ના થાય. એમ જૈન ધર્મ તરફ રુચિ પણ નહીં ને અરુચિ પણ નહીં, આવા પ્રકારની અવસ્થા એને મિશ્ર મોહનીય કહેવાય. એની વિશેષતા એ છે આ સમયની કે સમય દરમિયાન અનંતાનુમંદિનો બંધ કે ઉદય ન હોય, આગામી ભવનું આયુષ્ય આ અવસ્થામાં ન બંધાય અને આ અવસ્થામાં કોઈના જન્મ મરણ પણ ન થાય. કારણ કે જન્મ માટે કાં તો પહેલું ગુણસ્થાનક હોય, બીજું હોય કે ચોથું હોય, આના સિવાય ક્યાંય જન્મ ન થાય. અને મરણ ત્રણ ગુણસ્થાન કે ના થાય, ત્રીજું જે આપણે મિશ્ર મોહનીયની વાત કરીએ છીએ તે, અને બારમું ને તેરમું એ મરણ ન થાય. ચૌદમાનું મરણ એને નિર્વાણ કહેવાય, ત્યાં કને આત્મા મોક્ષે પહોંચી જાય. તો આ રીતે આ મિશ્ર મોહનીય કર્મ એને પણ આપણે દૂર કરવાનું છે. અને સમ્યક્ત્વ મોહનીય, સમ્યક દર્શન પ્રાપ્ત થવા છતાંય જે આપણને અતિચાર લગાડે છે, દોષો લગાડે છે, એટલે જ આપણે વંદિતતા સૂત્રમાં એના અતિચારો બોલીએ છીએ. શંકા કંખ વિગિચ્છા આ એના અતિચારો છે. એ અતિચાર લાગવાનું કારણ સમ્યક્ત્વ મોહનીય નામનું કર્મ છે. સમ્યક દર્શન થવા છતાંય આત્માને એમાં મૂંઝવે, મલિનતા ઊભી કરે, જીન વચનમાં શંકા કરાવે, અન્ય ધર્મની ઈચ્છા કરાવે, ધર્મના ફળમાં શંકા રખાવે, મિથ્યા દૃષ્ટિને પરિચયને પ્રશંસા કરાવે, એવા પ્રકારનું આ સમ્યક્ત મોહનીયનું કાર્ય છે. એટલે એ પણ દૂર થાય, આ સાત કર્મ પ્રકૃતિ જો દૂર થાય તો એવું સમ્યક દર્શન પ્રાપ્ત થાય કે કદાપી જાય નહીં. અને આવું સમ્યક દર્શન થાય તો મેક્સિમમ પાંચમા ભાવમાં આત્મા મોક્ષે પહોંચી જાય, આનાથી વધારે વખત એને સંસારમાં રહેવું ના પડે. વર્તમાનમાં મોટા ભાગના જીવોને સમ્યક દર્શન હોય તો પણ ક્ષયોપશમ ભાવનું હોય, જે આવે અને જાય. ઉપશમ ભાવનું પહેલી જ વખત પ્રાપ્ત કરતો હોય તો હોય, ક્ષયોપશમ ભાવનું વારંવાર આવે ને જાય. એક જ ભાવમાં 2000 કરોડથી 9000 કરોડ વખત આવે ને જાય, આવું ક્ષયોપશમ સમ્યક દર્શન છે. અને ઉપશમ સમ્યક દર્શન પણ આત્માને પ્રાપ્ત થાય એટલે એનો સંસાર પરિમિત થઈ જાય, અંતર્મુહૂર્ત માટે પણ એની સ્પર્શના થઈ જાય, એટલે અર્ધ પુદ્ગલ પરાવર્ત જેટલા કાળમાં એનો મોક્ષ ચોક્કસ થાય. પણ આ અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળ એટલે પણ અનંત કાળ ચક્ર થાય, એ નાનો કાળ નથી. દાખલા તરીકે સમજવા માટે એક પુદ્ગલ પરાવર્ત કાળને જો આપણે કાળથી સમજવો હોય તો આપણું જે કાળ ચક્ર છે તે 20 કોડા કોડી સાગરોપમનું કાળ ચક્ર છે. તર્ક ઉત્સર્પિણીનો પહેલો સમય અને પહેલા સમયે કોઈનું મરણ થાય એ મરણ ગણાય, પછી બીજા સમયે એ જ આત્મા જ્યારે મરે ત્યારે એનો બીજો સમય ગણાય, બીજા સમયે મરે ત્યારે, ત્યાં સુધી વચ્ચે બીજા ઘણા બધા જન્મ મરણ થઈ જાય. કારણ કે પહેલા સમયે જેનું મૃત્યુ થયું એ બીજા સમયે નથી મરવાનો, એ વાત નક્કી છે. જ્યાં પણ જાય ત્યાંનું મિનિમમ આયુષ્ય 256 આવલિકાનું હોય, ત્યાં બીજો સમય નીકળી જાય. હવે બીજો સમય ક્યારે આવે? બીજા 20 કોડા કોડી સાગરોપમ પછી. તે સમયે મરણ થાય તો ગણાય, એ ન થાય તો હજુ બીજા 20 કોડા કોડી સાગરોપમ. એટલે આવી રીતે 20 કોડા કોડી સાગરોપમના જેટલા સમયો થાય, કેટલા સમયો થાય, આપણે આંખ ખોલીએ ને અથવા ખુલ્લી આંખને બંધ કરીએ એટલી વારમાં અસંખ્ય સમયો થઈ જાય. માત્ર એટલી વારમાં તમે જીર્ણ વસ્ત્ર ફાડો તો એક તાંતણાને બીજા તાંતણાની વચ્ચે ફાટતા જેટલો સમય લાગે એમાંય અસંખ્ય સમય પસાર થઈ જાય. કોઈ 100 નાગરવેલના પાન હોય અને એના ઉપર આવી રીતે છરી મૂકે, આપણને લાગે બધા પાન એક સાથે વિંધાયા, પણ પહેલાં ને બીજા પાનની વચ્ચે વિંધાતા જેટલો સમય લાગે એમાંય અસંખ્ય સમય થઈ જાય. તો આવા 20 કોડા કોડી સાગરોપમ એના જેટલા સમયો ઇન્ટુ 20 કોડા કોડી સાગરોપમના સમયો, આટલું મિનિમમ આ એક પુદ્ગલ પરાવર્ત થાય કાળથી, આ મિનિમમ છે. આ તો બીજા સમયે મર્યો છે એમ સમજો, ત્રીજા સમયે મર્યો છે એમ સમજો, ચોથા સમયે મર્યો છે, પછી પછીની ઉત્સર્પિણીમાં એ રીતનો જો ક્રમ ગણીએ તો આટલો, પણ આના કરતાં તો ઘણો 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 વધારે કાળ હોય. એટલે તો પણ સંતોષ એ બાબતનો કે આ જ દિવસ સુધી આ એક થયો, એવી રીતે અડધો એટલે ઉત્સર્પિણીના બધા સમયોને ક્રમસર મરણ વડે સ્પર્શ કરે, અથવા અવસરપિણીના બધા જ સમયોને ક્રમસર મરણ વડે સ્પર્શ કરે, એ અર્ધો પૂતગલ પરાવર્તક કહેવાય. એટલે એક વખત સમ્યક દર્શન પામ્યા પછી પણ આત્મા આટલું પરિભ્રમણ કરી શકે, કરે જેવો નિયમ નહીં. કોઈક આત્માઓ એવા પણ હોય કે એ જ ભવમાં કેવળ જ્ઞાન પામીને મોક્ષે ચાલ્યા જાય, પણ મેક્સિમમ આટલા કાળથી વધારે એ સંસારમાં ન રહે. એટલે આપણે આ વાત એટલા માટે કરીએ છીએ કે સમ્યક દર્શન પ્રાપ્ત થઈ જાય તોય આનંદ તે વખતે એને એટલો હોય કે આખા અત્યાર સુધીમાં એને જે સંસારમાં પરિભ્રમણ કર્યું, અને પરિભ્રમણમાં કદાચ એ ચક્રવર્તી પણ બન્યો હોય કે દેવલોકની અંદર પણ મોટી સાહેબી મળી હોય, અને તે વખતે જ એને જે આનંદ થયો હોય એના કરતાંય વધારે આનંદ જીવને જ્યારે સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થાય તે સમયે હોય. અંદરનો આનંદ એ આટલો બધો આનંદ આત્માને હોય, એટલે આવો ગુણ એ પહેલો પ્રાપ્ત કરવાનો છે. એટલે પહેલો આપણો જે અભ્યંતર પરિગ્રહ છે તે મિથ્યાત્વ છે. સૌથી પહેલું કામ એને ભેદી અને આત્માને સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ થાય એ પુરુષાર્થ પહેલો કરવાનો, કારણ કે મિથ્યાત્વ એ મૂળ છે. જ્યાં સુધી મૂળ સલામત હોય ત્યાં સુધી આ વૃક્ષ તમારું ભલે પાનખર આવે આ બધું ખરી પડે, પણ તમારું મૂળ સલામત હોય એટલે સ્પ્રિંગ આવે એટલે બધું પાછું ભરાઈ જાય. બસ આ એની જેમ છે કે તમે ધારો કે આ જન્મમાં દીક્ષા લીધી અને બાકીના બધા વ્રતોને તમે બરાબર પાડો છો, માખીની પાંખ પણ ન દુભાય એવું ઉત્તમ ચારિત્ર પાડતા હો, પણ આ મિથ્યાત્વ નામનું મૂળ ન ગયું હોય તો અત્યારે આ 17 પાપો ભલે નથી, પણ જેવા અહીંથી બીજા ભવમાં જશો એટલે પાપની સ્પ્રિંગ આવશે ત્યારે 18 પાપ સ્થાનકો આવવાના, કારણ કે મિથ્યાત્વનું મૂળ એ સલામત પડ્યું છે. એટલે આ મૂળથી આને હચમચાવી દેવાનું છે, મૂળથી જ આને ખલાસ કરી દેવાનું છે. એ મૂળથી ખલાસ કરવા માટે જીવે ઈગો અથવા તો એટેચમેન્ટ એને દૂર કરવું પડે. એ દૂર થાય તો જ આ મૂળથી હચમચે, નહીંતર એ ન હચમચે. એટલે જે પણ આપણી પાસે છે એમાં આપણું કંઈ નથી, આ ભાવને આત્મસાત કરવાનો. દરરોજ આપણે બધા નવકાર મંત્ર બોલીએ છીએ એના પહેલાં પદનો રોજ વિચાર કરવાનો, નમો અરિહંતાણમ. એનો અર્થ એ કરો, ન એટલે નથી, મો એટલે મારું, જે પણ મારી પાસે છે એ મારું નથી, અરિહંતાણમ અરિહંત પરમાત્માનું છે. કેમ એમનું છે, કારણ શું? તો કે જે પણ છે એ બધાનું કારણ પુણ્યકર્મ છે, આપણા પુણ્યના કારણે આપણને મળ્યું છે. બધાની પાસે ઓછું વધતું છે, બધાની પાસે સરખું નથી. કેમ સરખું નથી? બધાનું પુણ્ય સરખું નથી, માટે બધા પાસે સરખું ન હોય, બધાની પાસે ઓછું વધતું હોય. એમ આપણી પાસે જે પણ છે એ મળ્યું છે પુણ્યથી. પુણ્ય શાના કારણે થયું? ધર્મ કરવાથી. અને ધર્મ બતાવ્યો કોણે? અરિહંત પરમાત્માએ. એટલે આ બધું જે પણ છે એનું મૂળ ક્યાં છે? અરિહંત પરમાત્મા. હવે આ ભાવથી જો આપણે આત્મસાત થઈ ગઈએ કે આમાં મારું કંઈ નથી, અરિહંત પરમાત્માનું છે, તો પછી ક્યાંય એટેચમેન્ટ થાય જ નહીં, રાગ થાય જ નહીં. અને રાગ એટેચમેન્ટ ન હોય તો ઓટોમેટિક આ મિથ્યાત્વને ચાલે જવું પડે, પણ આપણું એટેચમેન્ટ એવું છે એટલે આ મિથ્યાત્વના મૂળિયા તે હલતા નથી. એટલે આ એટેચમેન્ટને દૂર કરવા માટે આ મંત્રનો પહેલા પદનો રોજ આવી રીતે વિચાર કરવાનો, આમાંનું મારું કંઈ નથી, બસ આ જે પણ છે એ બધું પુણ્ય કર્મે અમુક સમય માટે મને વાપરવા માટે આપેલું છે. હવે તમને વાપરવા આપ્યું છે એવા ટાઈમે જો સદુપયોગ કરશો તો વળી પાછું આ કર્મ તમને મલ્ટીપલ કરીને આપશે, અને દુરુપયોગ કર્યું તો એ બીજા ભવમાં છીનવી લેશે, એ આપશે જ નહીં. એટલે આપણે આ ભાવ સતત કેળવવાથી મિથ્યાત્વને દૂર કરી શકાય. એટલે સૌથી પહેલો આપણો જે અભ્યંતર પરિગ્રહ એ મિથ્યાત્વ, એ સમ્યક દર્શન પ્રાપ્ત થાય ત્યારે જ દૂર થાય, એના વિના એ દૂર ન થાય. ત્યાર પછી કષાયો આ મિથ્યાત્વની સ્થિતિ 70 કોડા કોડી સાગરો પમની છે. એટલે મિથ્યાત્વ મોહનિયા જ્યારે આપણો આત્મા ઉત્કૃષ્ટ રીતે બાંધે ત્યારે 70 કોડા કોડી સાગરોપમ સુધી આપણા આત્મા ઉપર એનો પ્રભાવ રહે. આટલી મેક્સિમમ સ્થિતિ મિથ્યાત્વ મોહનીય કર્મની છે. અને આ બંધાવાનું કારણ શું? તો કે બંધાવાનું કારણ તમે કોઈને ઉન્માર્ગ બતાવ્યો હોય, મોક્ષ માર્ગ ઉપર ચાલતો હોય, પણ તો કે ના ના સાચો માર્ગ આ છે, અને એમ કરીને એને ઊંધા માર્ગે લઈ જાઓ, સાચા માર્ગનો નાશ કરો. દેવદ્રવ્યનું ભક્ષણ કરે, દેવ દબ્બ હરણે હિમ, આ શબ્દ મૂક્યો. જે જીવો દેવદ્રવ્યનું ભક્ષણ કરે એને પણ આવા પ્રકારનું કર્મ બંધાય. જીન મુનિ ચૈત્યને સંગ, આ ચારેય બાબતમાં જે અવર્ણવાદ બોલે, આ ચારેયની નિંદા કરે, દેરાસરો, આટલા દેરાસરોની શું જરૂર છે? તો એ જીન ચૈત્ય એ આ બધાનો અવર્ણવાદ કહેવાય. વિવેક ચોક્કસ જોઈએ, પણ એક સમય એવો હતો પાયધુની વિસ્તાર કે સુરતનો ગોપીપુરા વિસ્તાર કે પાટણ કે ખંભાત, એ સમયે જૈનોની વસ્તી પુષ્કળ હતી, અને એટલે એ સમયે આટલા જિનાલયો હતા. આજે કાળક્રમે લોકો ત્યાંથી ખસી ગયા, એટલે આપણને એમ લાગે કે આટલા બધા દેરાસરો કેમ, પણ એ પૂર્વે એ રીતે થયું છે. અને આપણો વિરોધ ત્યાં જ કેમ થાય છે? આજકાલ તો મલ્ટીપ્લેક્સ સિનેમાઘરો થઈ ગયા, એક સાથે 10-20 સિનેમાઘરો હોય એનો કોઈ દિવસે આપણે વિરોધ નથી કરતા, અને બે દેરાસર પણ બાજુબાજુમાં હોય તોય આપણે બોલવા લાગીએ. તો એ જીન ચૈત્ય આ બધાનો અવર્ણવાદ કહેવાય, એની નિંદા કહેવાય. સંઘનો અવર્ણવાદ ન કરાય. સંઘ એટલે આ આખો એ ચતુર્વિધ સંઘ, બધા શ્રાવક શ્રાવિકા પણ આવી ગયા, અને એની અંદર તમારા ધર્મપત્ની પણ આવી ગયા, તમારો દીકરો પણ આવી ગયો, તમારી દીકરી પણ આવી ગયા, આ બધા આવી ગયા. આ બધામાંથી કોઈનોય અવર્ણવાદ ન બોલાય. અને એટલું જ નહીં, પણ પત્નીએ પણ સારું કાર્ય કર્યું હોય પરમાત્માની આજ્ઞા મુજબનું, તો એનુંય બહુમાન કરવાનું હોય, નહીંતર અતિચાર લાગે. ગુણવંત તણી અનુપબ રૂહણા કીધી. ગુણવાન, આપણે બહાર બધું શોધ્યા કરીએ છીએ, પણ ઘરની અંદર જે આપણને અનુકૂળ થઈને જે રીતે ધર્મ આરાધના સાધના બધા કરે છે, તો એની પણ અનુમોદના કે એનું બહુમાન, રીતસર એનું પણ બહુમાન કરવાનું છે. કારણ કે ધર્મ માર્ગે એ આપણને લાવે તો એ તો મોટો ઉપકાર છે. માતા પિતાના ઉપકારનું ઋણ ક્યારે ચૂકવાય? એને ધર્મ માર્ગે વાળીએ તો. એના સિવાય માતા પિતાના ઉપકારનું ઋણ આપણે ચૂકવી શકતા નથી. એમ કોઈ પણ જીવને તમે ધર્મ માર્ગે વાળો એ મોટામાં મોટો ઉપકાર છે. અરિહંત પરમાત્માનો આ જ મોટો ઉપકાર છે. ધમ્મ દયાણમ ધમ્મ દેશયાણમ, આ મોટો ઉપકાર છે. તો આપણે પણ લોકોને જે પણ સંપર્કમાં આવે અને એનાથી જે થઈ શકે તે પણ ધર્મ માર્ગે વાળવાનો પ્રયાસ પ્રયત્ન એ આપણે કર્યા કરવાનો છે. તો અહીં આપણી વાત એ છે કે મિથ્યાત્વ 70 કોડા કોડી સાગરોપમ સુધી, અને આવો અવર્ણવાદ નિંદા કુઠલી વગેરે જે કરનારા હોય એવા આત્માઓ આવું ગાઢ કર્મ પણ બાંધી બેસે, આવું પણ શક્ય છે. જેટલો રસ એમાં વધારે રેડે એટલી આ સ્થિતિ વધારે બંધાય, જોડે રસ પણ એ રીતે આવે. ત્યાર પછી જે કષાય મોહનિયા, જે 16 કષાયો આપણે કહીએ, 16ની વાત આપણે કરી દીધી હતી. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાની અને સંજ્વલન, એ ચારેયના ક્રોધ માન માયા ને લોભ, એ 16 પ્રકાર, અને એની સ્થિતિ છે 40 કરોડા ક્રોડ સાગરોપમ. જ્યારે તમે તીવ્ર રીતે બાંધો ત્યારે 40 કરોડા ક્રોડ સાગરોપમ સુધી આપણા આત્મા ઉપર એ કર્મ રહી શકે. એટલે આ બધા જ કષાયો એને દૂર કરવા માટે આપણે લક્ષ્ય શું રાખવાનું? ગુણ પ્રાપ્તિ, એનું લક્ષ્ય રાખવાનું. જેમ મિથ્યાત્વની સામે સમ્યક્ત્વ એ ગુણનું લક્ષ્ય રાખ્યું, એમ આ 16ની સામે લક્ષ્ય તરીકે ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ, બસ આ ચાર ગુણો એ જેટલા કેળવાતા જાય એટલા કષાયો ઓછા થતા જાય. ક્ષમાને વધારે કેળવો તો ક્રોધ ઓછો થાય, નમ્રતાને વધારે કેળવો તો અહંકાર ઓછો થાય, સરળતાને વધારે કેળવો તો માયા ઓછી થાય, અને સંતોષને વધારે કેળવો તો લોભ ઓછો થાય. એટલે લક્ષ્ય તરીકે એ જ રાખવાનું છે, આજે મારે ક્ષમા રાખવાની છે. બસ આ રોજ સવારે ઉઠીને નક્કી કરો તો થશે શું, તમે નક્કી કરેલું છે એટલે કોઈ તમને ગુસ્સો કરાવવા માટે પ્રયત્ન કરશે તો પણ થોડી બાબત તો તમે જવા દેશો, પછી સહન ન થાય એટલે ગુસ્સો આવી જાય જુદી વાત છે, પણ તરત જ યાદ આવશે નહીં આજે તો મારે ક્ષમા રાખવાની હતી, મેં કેમ ગુસ્સો કર્યો. એટલે આ જાગૃતિ અથવા કોઈને પણ ઊંચા અવાજે આપણાથી બોલી જવાય તો તરત જ મનમાં ખ્યાલ આવવો જોઈએ કે મારાથી આ કષાય થઈ ગયો, એ મારે કરવો નહોતો પણ થઈ ગયો અને થવાનો છે, તમને થવાનો મને પણ થવાનો છે. એનું કારણ એ છે કે આ અનાદિના સંસ્કાર છે, એ એમને એમ જવાના નથી, પણ રોજે રોજ આવું પ્રણિધાન કરીએ, રોજ નક્કી કરીએ કે ભાઈ આ જ મારે કરવાનું છે, અને આ લક્ષ્ય તરીકે એ રીતે રાખો કે આપણે ભગવાન પાસે જઈએ કે ગુરુ મહારાજ પાસે જઈએ, બોલો ભગવાનના ગુણ કેટલા, ગુણ અનંતા સદા તુજ ખજાને ભર્યા, એમને અનંત ગુણ છે, પણ જ્યારે આપણે એમને નમસ્કાર કરીએ ત્યારે બીજા કોઈ ગુણને યાદ નથી કરતા, ક્ષમા ગુણને જ યાદ કરીએ છીએ. ઈચ્છામિ ક્ષમા શ્રમણો વંદિયું, એ ક્ષમા શ્રમાણ હું આપને વંદન કરવાને ઈચ્છું છું, એના ઉપરથી આનું ઇમ્પોર્ટન્સ કેટલું છે એ ખ્યાલ આવે. આપણા ગુરુ પાસે જઈએ તોય ક્ષમાગુણને આગળ કરીએ, ભગવાન પાસે જઈએ તોય ક્ષમાગુણને આગળ કરીએ, કેમ, કારણ શું? મોટા ભાગે આપણા બધાનો સ્વભાવ એવો છે કે સામેની વ્યક્તિ આપણને કદાચ બે પાંચ મિનિટ હેરાન કરે, અપશબ્દ બોલે, તો આપણું મન એટલું અપસેટ થઈ જાય કે કદાચ ચાર પાંચ દિવસ સુધી મનની અંદર એ ચાલ્યા કરે. તો આ જે ક્રોધ જે છે એ ક્રોધ આપણા આત્માનું બહુ મોટું નુકસાન કરે છે, એટલે એને ભૂલી જ જવાનું છે. કોઈએ પાંચ મિનિટ માટે અપમાન કર્યું, કંઈ નહીં, જવા દો, માફ જ કરી દેવાનો છે, કોઈના માટે બીજો કાંઈ વિચાર પણ કરવાનો નથી, અને એને સીધી રીતે લેવાનું. કોઈ કહે સાલા, તો તે વખતે કહેવાનું, ભાઈ મને ખબર નહોતી કે મારો ને તારો આટલો નજીકનો સંબંધ છે, તું મારો સાળો છે આજે ખબર પડી, એટલે એમ કરીને એ રીતે સીધું લેવાનું. જો એવી રીતે કરીએ તો જ આ કષાયો મંદ થાય, નહીંતર આ કષાયો એ મંદ ના થાય. આપણે મનુષ્ય તરીકે આવ્યા છીએ એનું એક કારણ એ છે, જ્યારે પણ મનુષ્યનું આયુષ્ય બંધાયું ત્યારે નિયમ એવો છે કે મનુષ્યનું આયુષ્ય ક્યારે બંધાય, તો એમાં એક શબ્દ મૂકી દો, પય ઈ તણુ કષાવો. પ્રકૃતિથી જ અલ્પ કષાયવાળો હોય, સ્વભાવથી જ અલ્પ કષાયવાળો હોય, અને આયુષ્ય બાંધે તો મનુષ્યનું આયુષ્ય બાંધે. જેનો કષાયો વધારે છે મનુષ્યમાં ના આવે, ઓછા કષાયો હોય ત્યારે આયુષ્ય બંધાય તો મનુષ્યમાં આવે. તો એ જ આપણે હજુ ઓછા ઓછા કરતા જવાનું છે, અને ઓછા ઓછા કરવા માટે આ લક્ષ્ય નક્કી કરવાનું છે. મારે ક્ષમા રાખવાની છે, મારે કોઈ પણ બાબતમાં અભિમાન કરવાનું નથી, મોટાઈ બતાવવાની નથી. આપણે મોટા નથી બનવું, મહાન બનવું છે. મહાન ગુણથી બનાય, મોટાઈ ભૌતિક પદાર્થોથી હોય, અને ભૌતિક પદાર્થોની મોટાઈ અહંકાર એ હંમેશા આપણને નીચે પાડે. રાવણનું પણ અભિમાન નથી ટક્યું, જેટલા પણ અભિમાન કરનારા હતા બધાનું પોતાનું આયુષ્ય પૂરું થયું ત્યારે આ દુનિયામાંથી જવું પડ્યું, અને એના કારણે છેક સાતમી નરક સુધી જવાના પણ ઘણા બધા દૃષ્ટાંતો આપણે ત્યાં મળે છે. બધા કષાય માટે, એક કષાય માટે નહીં પણ કોઈ પણ કષાય પરાકાષ્ઠાએ વધારે પડતો કરે તો છેક સાતમી નરક સુધી પણ કર્મસત્તા ઢસણીને લઈ જાય. એટલે એ પણ નમ્ર, બસ જે પણ છે કોઈ પણ બાબતનો ગર્વ નહીં, દરેક બાબતમાં નમ્ર જ રહીએ, સરળ રહેવાનું, ક્યાંય માયા કપટ છળ પ્રપંચ આવું કોઈ જગ્યાએ હોય જ નહીં, જે છે એ જ કહેવાનું, કંઈ પણ આડું અવળી કોઈ વાત જ નહીં કરવાની. અને એ સહેલું છે, મેં તમને આગળ વાત કરી હતી કે જૂઠું બોલવું એમાં બુદ્ધિની જરૂર પડે, સાચું બોલવામાં બુદ્ધિની જરૂર નથી પડતી, એમ સરળતામાં બુદ્ધિની જરૂર નથી પડતી, કપટમાં બુદ્ધિની જરૂર પડે, એમ લોભ કંઈ નહીં, જે પણ મળ્યું છે બસ મારું પુણ્ય આટલું જ છે, મારે આમાં સંતોષ માનવાનો છે. આપણું પુણ્ય હોય તમને $5,000 મળવાનું, અને અપેક્ષા $1,00,000ની રાખો તો થવાનું જ નથી. આપણું પુણ્ય જ આટલું છે, આનાથી વધારે મળવાનું જ નથી, અને કદાચ મળી જાય તોય ચાલ્યું જાય હંમેશા. એટલે આપણે ત્યાં ભગવાન જ્યારે વરસીદાન આપે ત્યારે વરસીદાન વખતે ઘટના કેવી બને છે કે ઓલા લોકો લાઇનમાં ઊભેલા હોય લેવા માટે, ભગવાનને તો કોઈની સામે જોતા ન હોય, એ આપવાની બારી એવી હોય, આપણે ટિકિટ બારી ઉપર જઈએ તો એકબીજાનું મોઢું ના દેખાય, ખાલી નીચેથી પૈસા આપો ને એ ટિકિટ આપે, બસ આ એના જેવું જ હોય. ભગવાન વરસીદાન એને આપે અને એ લઈને ચાલતો થાય, પણ કદાચ ભગવાનના હાથથી એના હાથમાં વધારે આવી જાય, એની જેટલી જરૂરિયાત છે એની કરતાં વધારે આવી જાય, તો દેવ આવીને હાથમાંથી લઈ લે, એના હાથમાં એટલું જ આવે જેટલી એની જરૂરિયાત છે, આનાથી વધારે આવે જ નહીં. બસ એવી રીતે આપણે એ જ વિચારવાનું કે મારે સંતોષી રહેવાનું છે, મારે લોભ ક્યાંય કરવાનો નથી, અને સંતોષ આમ અને આમ પણ મોટા ભાગે દરેક બાબતમાં આપણે જેટલું ભેગું કરીએ છીએ એમાં વાપરી કેટલું શકીએ છીએ. બોલો, આ મોટા ભાગના લોકો અહીં બેઠેલા છે, આ બધાના ઘરો કેટલા મોટા, અને આટલા ઘરોમાં તમારે રોજ વાપરવાનું કેટલું, સુવા માટે કેટલી જગ્યા જોઈએ, 6 ફૂટની જગ્યા જોઈએ, આનાથી વધારે કંઈ જગ્યાની જરૂર જ નથી. અને એક 5-5, 6-6 બેડરૂમ હોય, એક જ બેડરૂમ વપરાતો હોય, બાકીના બધા એમને એમ હોય, એટલે 5% જગ્યા આપણે વાપરતા નથી ને આટલી મોટી રાખીને બેઠા છીએ. એટલે એવી રીતે પૈસા પણ જેટલા આપણે ભેગા કર્યા છે એટલા બધા વપરાવાના છે, મોટા ભાગે આપણે વધારે મૂકીને જવાના છીએ, વાપરવાનું બહુ ઓછું છે. તો એના દ્વારા જે પણ કર્મ ઉપાર્જન કર્યા છે આપણે એકલાને જ ભોગવવાના છે, તો પછી શા માટે, અથવા એનું સુકૃત કેમ નહીં કરવું? જે પણ ધારો કે આપણે પાપ કર્મ કરીને પૈસા કમાયા છીએ, એમને એમ કોઈને મળ્યા નથી, કોઈને કોઈ પ્રકારનું પાપ કરવું જ પડે, એના વગર સંપત્તિની પ્રાપ્તિ ક્યારેય થતી નથી. એટલે એ પાપથી આવ્યા છે તો પાપને ધોવા માટે ભગવાને સૌથી પહેલો દાન ધર્મ બતાવ્યો કે ભાઈ તારા પૈસા ચોખ્ખા નથી, એટલે તું થોડું પણ દાન કર તો એનાથી તને લાભ થશે. એટલે એ કેળવવાનું છે, એટલે સંતોષ ગુણ એને કેળવવા. એટલે લક્ષ્યમાં આ 4 ગુણો રાખો ને તો 4 કસાયો ઓટોમેટિક ઓછા થાય. ક્રોધ એ ચંડકૌશિકની જેવી ગતિમાં લઈ જાય, માન એ પણ જીવને આ સંસારમાં રખડાવે, 8 પ્રકારના મદની આપણે વાત કરી, માયા કપટ. બોલો, લક્ષ્મણા સાધ્વીજી કપટ, ખાલી કેટલું કપટ હતું, કોઈ આવું વિચારે તો શું પ્રાયશ્ચિત આવે, મનમાં વિચાર પોતાને આવેલો. એક ચકલા ચકલીને મૈથુન સેવન કરતું જોઈ અને મનમાં ખાલી એટલો વિચાર આવ્યો કે આ સાધુ જીવનમાં ભગવાને આટલી છૂટ આપી હોત તો કેટલું સારું, બસ આટલો વિચાર આવ્યો. એટલું જ નહીં, વિચાર આવ્યો પણ બીજી જ સેકન્ડે એને તરત જ પાછો પશ્ચાતાપ પણ થયો કે મને આવો વિચાર કેમ આવ્યો, મારે આવો વિચાર નહોતો કરવો જોઈતો. એ પશ્ચાતાપ થયો, પણ પ્રાયશ્ચિત લેવા ગયા ત્યાં ભૂલા પડ્યા. ગુરુ મહારાજને એમ કહેવાનું હતું કે મને આવો વિચાર આવ્યો છે, પ્રાયશ્ચિત આપો. એના માટે કોઈ આવું વિચારે તો શું પ્રાયશ્ચિત આવે, એટલે જાણે કે કોઈએ ભૂલ કરી છે ને એમની પાસે આલોચના લેવા ગયા છે. એ રીતે પોતાના પાપને છુપાવ્યું, અને એ પણ મનનું આટલું પાપ એને છુપાવ્યું, અને પરિણામ શું આવ્યું, 800 કરોડ સાગરોપમનો સંસાર વધાર્યો. 800 કરોડ સાગરોપમ એટલે 80-24, અહીં 80-24 નીકળી જાય ત્યાં સુધી એને સંસારમાં રખડપટ્ટી કરવાની. ખાલી આટલું જ જૂઠું બોલ્યા કે આટલી કપટ કર્યું, આટલું એને ગુરુ મહારાજથી છુપાવ્યું, તો આટલું મોટું નુકસાન એ આત્માને થયું. એટલે જ આપણે જ્યારે ગુરુના શરણે જઈએ ત્યારે આંખની પાંપણ હલાવવી હોય તોય રજા લેવાની છે, એમને આંખની પાંપણે ન હલાવાય. આપણે પૌષધમાં હોઈએ ને તો ગુરુના શરણે ગયા તો આંખની પાંપણ હલાવવા માટે છૂટ લેવાની હોય. એટલે ગુરુ મહારાજ ઉદાર છે, એ કહે કે ભાઈ તું વારંવાર મારી પાસે ક્યાં રજા લેવા આવીશ, તું રજા લેવા આવીશ એમાં ચાર વખત તારી આંખ ખોલ બંધ થઈ જશે, એના કરતાં સવારે વિધિમાં જ ગોઠવી દીધું. ઈચ્છા કારણે સંદેશા ભગવાન, બહુ વેલ સંદેશા હું અને બહુ વેલ કરશું. એટલે વારંવાર આંખની પાંપણ મને હલાવવાની છૂટ આપો. બોલો, આ રજા પણ ગુરુ મહારાજ પાસે લેવાની હોય છે, અને એના બદલે ગુરુથી આવી વાત છુપાવે તો આવું પ્રાયશ્ચિત આવે. તો આ માયા એ મોટા દોષનું કારણ છે. અને લોભ એને તો આકાશની ઉપમા આપી છે કે આકાશનો જેમ અંત જ નથી એમાં લોભનો પણ અંત જ નથી. તમને ગમે તેટલું મળે ઓછું જ લાગ્યા કરે, ઓછું જ લાગ્યા કરે, ઓછું જ લાગ્યા કરે. બોલો, અંબાણી ને અદાણી શું જરૂર છે? એક રીતે જોવા જાઓ તો શું જરૂર છે? આજથી ધંધો બંધ કરી દે તો એને ખાવા પીવામાં કે અત્યારે જે રીતે રહે છે એ રીતે પણ મજેથી રહી શકે, પણ આવા બધા બિઝનેસ ને બધું કોણ કરાવે છે? આ લોભ કશાય. હું નંબર વન રહેવો જોઉં, બસ નંબર ટુમાં ન જાઉં, એના આ બધી સ્પર્ધાઓ ચાલે છે કે બધા રાજકારણીઓ લાખો કરોડ લાંચ રૂશ્વત વગેરે દ્વારા કરીને ભેગા કરે. તો આ બધો લોભ કસાય છે, અને આ લોભ એ દુર્ગતિમાં લઈ જાય, જેમ મમ્મણને સાતમી નરકમાં લઈ ગયા. બસ એવી રીતે આવા પ્રકારનો લોભ એ જીવને નરકમાં લઈ જાય, કારણ કે લોભી જીવ હંમેશા રૌદ્ર ધ્યાનવાળો હોય. જે લોભી હોય ને એને સતત સાચવવાના જ વિચારો ચાલ્યા કરતા હોય. જે પણ છે ક્યાંય ગવર્મેન્ટની નજર ન પડી જાય, ચાલ્યું ન જાય મારી પાસેથી, એની ચિંતા એને સતત રહ્યા કરે. એટલે લોભને સમુદ્રની ઉપમા અપાય, લોભને આકાશની ઉપમા અપાય કે આકાશનો જેમ અંત નથી એમ આ લોભનો પણ ક્યાંય અંત જ નથી. અને એના માટે જ આપણને પરિગ્રહ પરિમાણ વ્રત લેવાનું કીધું. ભાઈ તમે આ એક નિયમમાં આવી જાઓ, એ નિયમમાં આવી ગયા એટલે તમારી ઈચ્છાઓ જ મર્યાદિત થઈ ગઈ. નિયમ નથી કર્યો, ભલે તમે 50 મિલિયનની છૂટ રાખો વાંધો નથી, પણ ત્યાં તો અટકો કે ભાઈ આટલા થઈ જશે પછી બસ, અને એનાથી વધારે થશે તો હું સ્વીકૃત કરી દઈશ. પછી એની અંદર કોઈ પણ જાતનું ઓલક નહીં કરવાનું, બાંધછોડ નહીં કરવાની. ઘણા લોકો નિયમ લેતી વખતે લે કે ભાઈ હું મારું એક ઘર રાખીશ, બીજું ઘર નહીં, અને પછી પોતાની પાસે ઓલું પુણ્ય હોય ને પૈસા આવી જાય એટલે બાજુવાળાને સમજાવે હું તને 10 લાખ વધારે દઈશ, તું મને આપી દે, અને પછી આપી દે એટલે વચ્ચેની દિવાલ પાડી નાખે અને કે મારે એક ઘરનો નિયમ છે ને એટલે આ એક ઘર મારું સચવાઈ ગયું. આવું કંઈ કરવાનું નથી. એના કરતાં 2 ઘરની છૂટ રાખો, 4 ઘરની છૂટ રાખો, એનો કંઈ વાંધો નહીં, પણ એક વખતે નક્કી કર્યા પછી એમાં કોઈ જાતનો ફેરફાર નહીં. જે નક્કી કર્યું છે પછી એને વળગી જ રહેવાનું, એમાં કંઈ નહીં કરવાનું. અને હંમેશા ઘણા બધાના દાખલા હવે જોયા છે કે જે પણ આ પરિગ્રહ પરિમાણ વ્રતમાં આવે છે એને એટલું બધું મળે છે કે એનો કોઈ હિસાબ નથી હોતો, અને એ સુકૃત જ કરતા રહે, સુકૃત જ કરતા રહે. આજે પણ કલ્પેશભાઈ જેવા 90% આપી દે, 10% ન રાખે, કારણ કે પ્રમાણથી વધતું જ જાય એટલે આપ્યા જ કરવું પડે, આપ્યા જ કરવું પડે, આપ્યા જ કરવું પડે, એ સ્થિતિ આવે. એટલે પણ આપણને નિયમમાં વિશ્વાસ નથી એટલે આપણે લેતા નથી. લઈએ તો ખ્યાલ આવે, હંમેશા કોઈ પણ નિયમ લઈએ ને એટલે એની થોડા સમય પછી કસોટી થાય થાય ને થાય. હવે એ કસોટીમાં તમે પાર ઉતરો છો કે નહીં એ તે વખતના તમારા વિચારો એના ઉપરથી ખ્યાલ આવે. એટલે આ ચારે કસાયો એના ઉપરનો કંટ્રોલ, કારણ કે એ પણ અભ્યંતર પરિગ્રહ છે, આપણા બધામાં આ પડેલું છે, ખાલી નિમિત્ત મળવું જોઈએ. આમ સામાન્ય રીતે અત્યારે શાંત બેઠા છીએ, પણ શાંત હોવા છતાંય હમણાં કોઈક આવીને 2 શબ્દ ઓલા કડક રીતે બોલી જાય તો ગુસ્સો બહાર આવી જાય. તો એ ક્રોધ કસાય સત્તામાં પડેલો છે, નિમિત્ત મળતા જાગૃત થાય છે. ક્યાંક કોઈકની જોડે પોતાની મોટાઈની વાતો પણ એ કરતો થઈ જાય તો માન કસાય આવી ગયો. એટલે એવું નિમિત્ત એને એ રીતે મળે. ઓલો કે ભાઈ મારી પાસે તો મર્સિડીઝ છે, કે મારી પાસે ટેસ્લા છે, એમ કરતાં કરતાં ક્યાં માન કસાયમાં પહોંચી જાય એ કંઈ ખબર જ ના પડે. એમ માયા એ સ્વાભાવિક છે, કારણ કે આ દેશમાં પણ ઘણાને ઓલે અમુક બાબતો છુપાવવી હોય, વાત જ ન કરવી હોય, એટલે તમારે ત્યાં પેલા જે ડોક્ટરો હોય ને એ પણ બિચારા બંધાયેલા હોય કે તમારું કાંઈ દર્દ હોય બીજા કોઈને કહી ન શકે, તમારી ફાઇલ બીજા કોઈને બતાવી ન શકે. એ એટલે એ પ્રકારનું માયા એટલે કપટ છે, છે છતાં પણ આપણે કેવું નથી, અથવા એને કંઈ જુદી રીતે કહી દો તો એ માયા છે અને એ મોટો દોષ છે. માયા એ નાનો દોષ નથી. લક્ષ્મણા સાધ્વીજીના દ્રષ્ટાંતથી આપણે જોયું, મલ્લીનાથ ભગવાન એને પણ તપ કીધો માયા કરીજી, સારી માયા હતી, પ્રશસ્ત માયા હતી, તપમાં માયા હતી, તીર્થંકર થયા પણ સ્ત્રી બનવું પડ્યું. એટલે આ માયા એ જીવને સ્ત્રી જેવી યોનિમાં ધકેલી દે અને સ્ત્રીમાંથી પુરુષ થવાનું ઘણું અઘરું છે, કારણ કે આ દોષ છૂટે તો જ થાય. એટલે જ આપણે ત્યાં ધારો કે તમે 12 વ્રતો શ્રાવકના લીધા, તો એ શ્રાવકના 12 વ્રતો એને વ્રતિ કોને કહેવાય, તો ત્યાં કને વ્યાખ્યા કરી, ભલે તમે સમ્યક દર્શન પણ ઉચ્ચર્યું, 12 વ્રતો પણ હોય, પણ કહ્યું નિઃશલ્યો વ્રતિ, જે શલ્ય વિનાનો છે તે વ્રતિ છે. એટલે માયા નામનું શલ્ય તમારામાં હોય તો તમે શ્રાવકના વ્રતો લીધા છે તો એ વ્રતિ નથી. સાધુ સાધ્વીજી ભગવંતોએ 5 મહાવ્રતો ઉચ્ચર્યા છે તો એ વ્રતિ નથી, કારણ કે માયા પડી છે, કપટ પડ્યું છે. આવું કપટ બિલકુલ નહીં હોવું જોઈએ, એકદમ સરળ જે છે એ જ કહેવું, એટલું જ કહેવું, એનાથી વધારે જરા પણ નહીં. તો એ રીતે આ રીતે 4 કષાયો, લોભ એ પણ કંટ્રોલ કરી દેવાનો, ભાઈ બસ આટલું, બસ હવે મારે વધારે કંઈ જરૂર નથી. અને એ સમયે પછી એવો વિચાર નહીં કરવાનો કે ભાઈ આ હું સેન્ટર ઉપર જાઉં છું, બધા લોકો આટલા પૈસા લખાવે, મારાથી નથી લખાવાતા, આવો કોઈ વિચાર આપણે કરવાની જરૂર નથી. હંમેશા આ શક્તિ પ્રમાણે જ કરવાનું છે. એ પણ આપણે આગળ વાત કરી કે ભાઈ દાન કરવા માટે પૈસા કમાવા જવાની જરૂર નથી, એ રીતે જ આપણે એ કરવાનું છે. એટલે 4 કષાયો એના ઉપરનો કંટ્રોલ તો જ આવશે જો ક્ષમા, નમ્રતા, સરળતાને સંતોષ એ ગુણો તરફ વિકાસ થશે, તો એ 4 અભ્યંતર પરિગ્રહ એના ઉપર કંટ્રોલ આવશે. ત્યાર પછી 9 કષાયો, હાસ્ય સટક કહેવાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગંછા, આ 6 અને પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ, આ 9 ઉપર કંટ્રોલ, હાસ્ય ઉપર કંટ્રોલ. હાસ્યમાં નિર્દોષ હાસ્ય ચાલે, નિર્દોષ હાસ્યમાં કોઈ દોષ નથી, પણ કોઈની મશ્કરી માટે આપણે હસીએ, ખડખડાટ હસીએ તો એવું હસવાનું નથી. નિર્દોષ હાસ્ય કોને કહેવાય, માત્ર મોઢા ઉપરનું સ્મિત હોય બસ, એનાથી વિશેષ કાંઈ ન હોય. અને કેટલાય મહાપુરુષો એ એવા પ્રકારના હોય કે તમને એનો અવાજ તો સંભળાય જ નહીં, તમે વ્યાખ્યાનમાં જાઓ ને તો આગળના 4 રોમાં પણ ન સંભળાય, અને સભા આકડે ઠઠ ભરેલી હોય, કેમ એટલા બધા લોકો બેસે છે, સંભળાતું તો નથી. પણ ગુરુનું દર્શન એટલે એના જે મુખના હાવભાવ, એનું નિર્દોષ હાસ્ય એ જોઈને પણ ઘણા બધા લોકો ધર્મ પામે. આજે રામચંદ્ર સુરી, કલાપૂર્ણ સુરી અવાજ ક્યાંય પહોંચતો જ નહોતો, અને તોય હકડે ઠઠ સભા ભરાતી હતી, કોઈને સંભળાય નહીં, ટગર ટગર ગુરુ મહારાજની સામે જોયા જ કરે, બસ બીજું કંઈ નહીં. પણ તમે વંદન કરવા જાઓ અને માત્ર આમ થોડુંક સ્મિત હોય ને, એટલા માત્રથી સામેની વ્યક્તિને સંતોષ થઈ જાય કે ગુરુ મહારાજે મારી સામે જોયું, અને એ રીતે એના કાર્યો પણ સિદ્ધ થઈ જાય, કારણ કે શ્રદ્ધા છે. જ્યાં શ્રદ્ધા હોય ત્યાં આવું થાય. અમુક મહાત્માઓ એ પોતે બોલતા ન હોય પણ એની પાસે ઘણી બધી શક્તિઓ પડેલી હોય, બોલે નહીં. પાલીતાણાની અંદર હું હતો, કલાપૂર્ણ સુરી મહારાજ સાહેબનું ચાતુર્માસ હતું, અને એ દરમિયાન એ ઓલા 12 લોકો વધારે ભેગા થાય ત્યારે બહાર આવે, ઓલા બોલાવવા જાય કે સાહેબ 12 ઘણા બધા લોકો આવી ગયા છે, એટલે તમે બહાર આવો, ત્યાં સુધી સાધનામાં જોઈએ. ભાઈ બહાર નીકળે 10-15 મિનિટમાં બધા વંદન કરી લે અને પોતે વાસક્ષેપ નાખી દે અને પછી અંદર ચાલ્યા જાય. એમાં એક દીકરી હતી, નાની દીકરી હતી, મને લાગે 4-5 વર્ષની હશે કદાચ, એ 4-5 વર્ષની દીકરી, પણ કપડાં છોકરાના પહેરેલા, વાળ પણ છોકરા જેવા, એટલે મારા સાહેબને ધ્યાન ન રહ્યું અને વાસક્ષેપ નાખતી વખતે હાથ અડી ગયો એને, હાથ અડ્યો અને એની સાથે જ આ જન્મથી બોલી જ નહોતી, અને જેવો હાથ અડ્યો અને એને બોલવાનું શરૂ કરી દીધું. એટલે કહેવાનો આશય એ, પછી ખબર પડી કે અરે આ તો દીકરી છે અને આ રીતે એના અવાજ ઉપરથી, એટલે ખ્યાલ આવે. પછી પોતાને પ્રાયશ્ચિત કરવું પડે. પણ કહેવાનો આશય એ કે મહાપુરુષો એની આવી શક્તિ હોય, સાધના એવી હોય કે એનો હાથ તમારા પર મુકાઈ જાય તો એ કામ થઈ જાય. એટલે એ આપણે એ પ્રકારની શ્રદ્ધા પણ જોઈએ તો એ રીતે બની શકે. એટલે હાસ્ય, નિર્દોષ હાસ્ય એ વાંધો. પણ આજ નિર્દોષ હાસ્ય ગુમ થઈ ગયું છે. આજે લોકોને હસવા માટે લાફિંગ ક્લાસમાં જવું પડે છે. આજે હસવા માટે તારક મહેતાના ઉલટા ચશ્મા જોવા પડે છે, કે આવી બધી હાસ્યની સિરિયલો એ જુએ છે. આ બધું ઇમિટેશન છે, માત્ર બહાર દેખાવ હાસ્યનો છે, અંદરથી પ્રસન્નતા નથી. અંદરથી પ્રસન્નતા કોની હોય? આપણે ત્યાં આપણે છેલ્લે બોલીએ છીએ ઋષભદેવ ભગવાનના સ્તવનમાં, ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું. આ ચિત્તની પ્રસન્નતા કોની હોય? ત્યાં આ જ વાત કરી કે જે ત્રણ શલ્ય વિનાનો હોય એની ચિત્તની પ્રસન્નતા હોય. જ્યાં સુધી શલ્ય હોય ત્યાં સુધી ચિત્તની પ્રસન્નતા આવે જ નહીં. એટલે માયા નામનું શલ્ય એ ટળે નહીં ત્યાં સુધી આવી પ્રસન્નતા, કારણ કે આપણને ખૂંચ્યા કરે. જે ખોટું થયું છે એ ખોટું ખૂંચ્યા કરે, એટલે ચિત્તની પ્રસન્નતા એને પ્રાપ્ત જ ન થાય. એટલે હાસ્ય, નિર્દોષ હાસ્ય એમાં વાંધો નથી. પણ બીજી રીતે હસીએ, કોઈ લંગડાતો ચાલતો હોય અને એને જોઈને હસવું આવે તો એવું કર્મ બંધાય કે આપણે 10 ટાઈમ લંગડા બનવું પડે. એટલે આવી રીતે મશ્કરીમાં કોઈ પણ બાબતમાં મશ્કરી કરતા હસ્યા, જે બાબતમાં તમે હસ્યા એ બાબતમાં મિનિમમ 10 ટાઈમ, પણ એમાં જેટલો રસ વધારે રેડ્યો એટલું વધારે વધારે વખત એવી એવી યોનિની અંદર જીવને ઉત્પન્ન થવું પડે. એટલે એનો ઉપાય શું? હાસ્ય, રતિ, અરતિ, શોક, આ બધાનો ઉપાય શું? રતિ અરતિ આપણને ડગલે ને પગલે થાય. કોઈ પણ પૂછે કે ભાઈ આમાં આ તમને કેવું લાગે છે, આ સારું લાગે છે, આ બરાબર નથી, એ રસોઈની બાબત હોય, કપડાની બાબત હોય, કોઈ પણ સ્ટોરમાં જાઓ ને કોઈ વસ્તુ ખરીદવાની હોય, બધે રતિ અરતિ એ ચાલ્યા જ કરે. ગમે તે ખરીદવા જાઓ, ચશ્મા ખરીદવા જાઓ તોય રતિ અરતિ ચાલે, ખુરશી ખરીદવા જાઓ તોય રતિ અરતિ ચાલે, આ ચાલે જ. રતિ અરતિ પછી આગળ રાગ દ્વેષમાં પરિણામ પામે. રતિ રાગનું કારણ છે ને અરતિ દ્વેષનું કારણ છે. એટલે એ, અને શોક એ પણ નથી કરવાનો. સ્વજનનો વિયોગ થાય અને એની પાછળ રડતો હોય તો એને શોક કર્યો કહેવાય. એ શોક ન, કારણ કે મૃત્યુ પ્રકૃતિ છે, એનો શોક ન હોય. એ વખતે પણ આપણે મૃત્યુ જ્યારે કોઈનું થાય, આ દેશમાં ઘણા લોકો એની સામે પછી મોટી શાંતિ પણ બોલે, ઓલા ત્યાં લઈ જાય અને ત્યાં મોટી શાંતિ બોલતા હોય, કંઈ જ બોલાય નહીં. બોલવું જ હોય તો માત્ર વૈરાગ્યજનક જે સજ્જાયો હોય એવી સજ્જાઓ સજ્જાયો બોલાય, કે જે બીજાને વૈરાગ્ય ઉત્પન્ન કરે. વાલા તે વાલા શું કરો, વાલા વોડાવી વળશે, વાલા તે વન કેરા લાકડા તે તો સાથે જ બળશે. એટલે આવી બધી બાબતો જે હોય એ બોલી શકાય. પણ આપણે ત્યાં બધા ધાર્મિક રીતે પણ નવકાર, ઉવસગરમ, મોટી શાંતિ આ બોલતા જોવા મળે છે. એ સબ પાસે આપણાથી કાંઈ ન બોલાય, કારણ કે આમ પણ અસજ્જાય છે. કદાચ આપણી આજુબાજુમાં બીજો કોઈનું પણ મરણ થયું હોય તોય આપણાથી ભણાય નહીં, એને અસજ્જાય કહેવાય. એ રીતે એટલે તો તમે ઉપદાનની અંદર વસ્તી જોવા જવી પડે કે ભાઈ ક્યાંય કોઈ ત્રસ જીવનું કલેવર તો નથી પડ્યું ને. એ પડ્યું હોય તો એને ચોખ્ખું કરે પછી એ ક્રિયા કરી શકે, એના વગર એ ક્રિયા પણ ન થાય. એટલે હંમેશા આવી બધી બાબતમાં બહુ કાળજી રાખવાની, કે ભાઈ ક્યાંય એવી રીતે બોલવાનું નહીં. તો આ બધાનો ઉપાય શું? તો ઉપાય છે ઉદાસીન ભાવ. તમને કાંઈ બહારની અસર જ ન થાય, બહાર જે પણ બની રહ્યું છે, પછી હાસ્યજનક પ્રસંગ હોય કે શોકજનક પ્રસંગ હોય, તમે ઉદાસીન જ હો, માધ્યસ્થ ભાવનામાં જ હો. તમારા મનની અંદર કંઈ સારું કે ખરાબ આવું કંઈ આવે નહીં. રતિ અરતિમાં પણ ઉદાસીન ભાવ, ભલે કોઈ લાવ્યા, જે લાવીને આપ્યું એ વાપરી લીધું બસ, પછી આ સારું છે ને ખરાબ છે, કે આનું બદલે આવું લાવ્યા હોત તો સારું હતું ને, આ રસોઈ બનાવી હોત તો સારું હતું, આ ન બનાવવું જોઈએ, આવું કંઈ નહીં. પોતાની પાસે જે આવ્યું એ વાપરી લેવાનું, પતી ગયું. એની અંદર અંદર ઓલો એટેચમેન્ટ, રાગ એ નહીં કરવાનો, તો એને ઉદાસીન ભાવ કહેવાય. મોક્ષ હંમેશા ઉદાસીન પરિણામથી જ થાય, એટલે જ માધ્યસ્થ ભાવ અઘરો છે. ઉદાસીન પરિણામ વગર મોક્ષ જીવનો થતો નથી. એટલે આ ચાર એને આ રીતે કંટ્રોલ કરવો પડે. ભય દુર્ગંછા જુદી વસ્તુ છે, પણ આ ચારની બાબતમાં ઉદાસીન બાબત આવે. ભાઈ ભય એમાં આપણે નિર્ભયતા કેળવવાની છે, અને નિર્ભયતા કેળવવા માટે નમો જીણાણમ જી અભયાણમ એનો જાપ પણ કરી શકાય. ખાસ કરીને સામાયિકમાં હોઈએ તેવા સમયે બધા જીવોને આપણા તરફથી અભય મળે, એટલે એ રીતે બીજા જીવો પણ નિર્ભય બની જાય. એમ આપણે પણ બીજા નિર્ભય બને એવા પ્રકાર, આપણા કારણે કોઈને ભય ન હોવો જોઈએ. જેમ આપણને કોઈનો ભય ન લાગે, ભય લાગે તો આપણને નથી ગમતું. એટલે નાનું બાળક હોય અને એને ડરાવવા માટે કે એ બાવો આવે છે, તો એને આપણે ભયભીત કરીએ છીએ. આવો ભય કે કાંઈ કરવાનો ન હોય, નિર્ભયતા હંમેશા, કારણ કે ભય પામવા જેવું કાંઈ છે જ નહીં. આખરે મોટામાં મોટો ભય માણસને કોઈ હોય તો મરણનો છે, આનાથી મોટો ભય બીજો કોઈ છે જ નહીં. હવે પછી સિંહ ફાડી ખાય, વાઘ ફાડી ખાય, આ બધું મૃત્યુમાં જ આવી જાય, તો તેવા સમયે પણ એને આવો ભય રાખવાનો નથી. મારું આયુષ્ય પૂર્ણ થઈ ગયું, અને એવી સ્થિતિ જ્યારે પણ આવે તે સમયે પણ ક્ષમતા ભાવમાં રહે. બોલો, ક્ષમતા રાખવાની કેટલો ટાઈમ? એ કદાચ એ જડબાથી પણ ચાવી જાય તો એ ક્ષમતા કેટલો ટાઈમ રાખવાની? બહુ થોડો ટાઈમ, ત્યાં તો આપણા પ્રાણ ચાલ્યા જવાના, અને એનું ઇનામ મોટું મળવાનું છે. એટલે એ રીતે જો વિચારીએ કે હું થોડું પણ ખોટું કરીશ તો એની સજા મોટી થશે, અને થોડું પણ હું આ રીતે સહન કરી લઈશ તો એનો લાભ મને વધારે થશે, પણ એના માટે પહેલાં નાનેથી શરૂઆત કરવી પડે. આમ તો એટલે મચ્છર બેસે તોય ઉડાડવાનું મન થાય, તો પણ પ્રતિક્રમણમાં અપાણમ વોશીરામી બોલ્યા પછી મચ્છર આવે તો એ ચરવડાથી ઉડાડવાનો પ્રયત્ન કરીએ. એટલે એવો ભય એ હજુ આપણને સતાવ્યા કરે છે, તો આ ભયને કેવી રીતે જીતી શકાશે? એટલે આ રીતે નમો જીણાણમ જી અભયાણમ આનો જાપ કરવાથી આવા ભયો પણ આપણે દૂર કરી શકીએ. એટલે જ રાત્રે સૂતી વખતે આપણે સાત નવકાર ગણીને સૂઈએ છીએ, કારણ કે સાત પ્રકારના ભયોનું નિવારણ થાય. સવારે ઉઠતી વખતે આઠ નવકાર, કારણ કે બે હાથ ભેગા કરીએ એટલે સિદ્ધશિલા થાય, અને સિદ્ધશિલા ઉપર આ આઠ આંગળા અને એક આંગળાના ત્રણ ત્રણ વેઢા એટલે 24 ભગવાન, એટલે આ સિદ્ધશિલા ઉપર 24 તીર્થંકર પરમાત્મા છે. એ સિદ્ધ થયા પછી એના આઠ ગુણ છે, એટલે આઠ નવકાર મંત્રનું સ્મરણ આપણે એવી રીતે કરીએ છીએ. તો આવી રીતે ભય એને પણ દૂર કરવાનો, નિર્ભયતા, એટલે આપણે બીજાને નિર્ભય બનાવવાના, આપણા તરફથી કોઈને પણ ભય ન હોવો જોઈએ. દાખલા તરીકે તમારી પાસેથી કોઈ 5000 ડોલર લઈ ગયું, એને કીધું કે મહિના પછી આપીશ, મહિનો થયો ને એનો ના આવ્યો, આપણે સામેથી ફોન કરીને કહી દેવાનું, ભાઈ મારા પૈસાની તું ચિંતા નહીં કરતો. નહીંતર પેલો ભયભીત રહે, એને દેરાસરમાં આવવું હોય તો એ વિચાર કરે કાલે હું જઈશ અને એ પણ આવશે દેરાસરમાં, મારી પાસે માગશે, એના કરતાં મારે જવું જ નથી, અને એમ કરીને આવે જ નહીં. એટલે ભય આપણા તરફથી કોઈને ભય ન હોવો જોઈએ. આવી જે પણ બાબતો હોય બધી બાબતોમાં આપણે ક્લિયર કહી દેવાનું કે ભાઈ મારી ચિંતા નહીં કરતો, આ કાંઈ વાંધો નહીં, જે તારી જે રીતની વ્યવસ્થા હોય, અને શક્ય હોય તો જેટલું આપણે જતું કરી શકીએ એટલું જ આપવાનું, એનાથી વધારે આપવાનું જ નહીં. એટલે પછી ક્યાંય તમને ઓલો સંકલેશ થવાનો પ્રસંગ જ ઊભો ન થાય. તમે એમ કે 5000 આપણે ભૂલી જઈએ એમ છીએ, આપણને કોઈ તકલીફ નથી, ના આવે તો એ કોઈ વાંધો નથી, તો બસ તો મનમાં એ જ રાખવાનું હું આપું છું, પાછા આવવાની અપેક્ષા ન હોય. અપેક્ષા જ્યાં જ્યાં હોય ત્યાં દુઃખ થાય, અપેક્ષા કોઈ પણ બાબતની હોય તો દુઃખ થવાનું. ઘરમાં પણ દીકરા પાસેથી અપેક્ષા રાખી હોય કોઈ પણ જાતની, કે દવા લાવવાનું કીધું હોય ને ન લાવ્યો, ભૂલી ગયો હોય, કામ વધારે હોય ન લાવી શક્યો, અને ઘરે આવે ને ન હોય એટલે આપણે દુઃખી થઈએ, અને પેલાના મનમાં આવું કાંઈ હોય જ નહીં, એને એમ હોય કે ચાલો ભાઈ કાલે હું સમય કાઢીને ગમે તેમ કરીને લઈ આવીશ, પણ આપણે દુઃખી થઈ જઈએ. એટલે જ્યાં અપેક્ષા હોય ત્યાં દુઃખ હોય, એટલે અપેક્ષા નહીં રાખવાની, ઉપેક્ષા કરવાની. ઉપેક્ષા એટલે માધ્યસ્થ ભાવ, ઉપેક્ષા એટલે ઉદાસીન ભાવ, એ રાખીએ તો બચાય. એટલે આ ભય, આપણા તરફથી કોઈને ભય ન હોવો જોઈએ, અને આપણે પણ બીજાથી નિર્ભય બનીએ એના માટે આ ધર્મ વધારે ને વધારે કરીએ. નમો જીણાણમ જી અભયાણમ એનો જાપ કરીએ તો એ રીતે થાય. દુર્ગંછા, ઘૃણા, તિરસ્કાર એ પણ આપણાથી કોઈનો પણ ન કરાય. કોઈ ગમે તેવી વ્યક્તિ હોય તો પણ, ઘણાને ગુરુ મહારાજના મેલ્લા કપડાં જુએ તોય દુર્ગંછા થાય. અને આવી દુર્ગંછા કરવાથી જુગુપ્સા મોહનીય કર્મ એવું બંધાય કે બીજા ભાવમાં શરીરમાંથી એવી દુર્ગંધ નીકળે કે આપણી પાસે કોઈ ઊભા રહેવાય તૈયાર ન હોય. એટલે દુર્ગંધા રાણી, અને આવી બધી વાતો શાસ્ત્રોમાં આવે છે કે આ રીતે ઓલે દુર્ગંછા કરી તો પરિણામ એ આવ્યું કે એની પાસે કોઈ બેસવા તૈયાર નથી, એની માએ બેસવા તૈયાર નથી, એ સ્થિતિ જીવની ઊભી થાય. એટલે ક્યાંય કોઈનો તિરસ્કાર નહીં, અપમાન નહીં, દુર્ગંછા નહીં. જે પણ છે એ એની કર્મની પરવશતા છે, બસ એ કરે છે. આપણે એ બાબતમાં આપણે કાંઈ નહીં. અને કોઈ આપણી પાસે માગવા આવે, વ્યવસ્થા ન હોય ને ના આપવું હોય તો એ મીઠા શબ્દો બોલી અને એને દૂર કરવાનો, પણ તિરસ્કાર ન કરાય. જો તિરસ્કાર કરીએ તો આવું જુગુપ્સા મોહનિયા નામનું કર્મ આત્મા બાંધી બેસે. એટલે કષાય ત્યાગ એ અધિકારની અંદર આ છ જે હાસ્ય સટક છે એને દૂર કરવા માટે ઉદાસીન પરિણામ રાખવાનો, નિર્ભયતા કેળવવાની, અને તિરસ્કાર કોઈનો પણ નહીં કરવાનો. ત્યાર પછી વેદ મોહનિયા, ત્રણ વેદ, કારણ કે આ છ અભ્યંતર શત્રુ જેમ છે એમ વેદ એ પણ અભ્યંતર શત્રુ છે. વેદ એટલે ઈચ્છા. લિંગ અને વેદ આ બંનેમાં ફરક છે. લિંગ એટલે માત્ર આકાર, અને આકાર તો ચૌદમા ગુણસ્થાન કે પણ હોય, કેવલ જ્ઞાન થયા પછી પણ આકાર હોય, પુરુષનો સ્ત્રીનો એ આકાર હોય. પણ વેદ એ નવમા ગુણસ્થાન સુધી જ હોય, ઈચ્છાઓ એ નવમા સુધી જ હોય, નવમા પછી ન હોય. અને જેમ જેમ ઉપર જતા જઈએ તેમ તેમ આ ઈચ્છાઓ ઓછી થતી જાય. એટલે એના માટે આ વેદ મોહનીય કર્મને દૂર કરવા માટે આપણે નિર્વિકાર અવસ્થા પ્રાપ્ત થાય એવા પ્રકારની ભાવના, અથવા તો સ્થૂલીભદ્રજી જેવાની માળા ગણાય તો પણ આવી અવસ્થા પ્રાપ્ત થાય. કારણ કે એ ગુણ જેને પ્રાપ્ત કર્યો છે એની આપણે વિશેષ રૂપે અનુમોદના કરીએ તો એ ગુણ આપણામાં આવે. આ કાળમાં સૌથી વિશેષ જો કોઈ હોય તો સ્થૂલીભદ્રજી છે, કે જે 84-24 સુધી એના કારણે એનું નામ અમર રહેવાનું છે. તો આવા સ્થૂલીભદ્રજીની માળા ગણવાથી પણ આવી અવસ્થા આપણે પ્રાપ્ત કરી શકીએ, કારણ કે એ પણ આખરે કર્માધીન વસ્તુ છે. જે પણ તીવ્ર કર્મનો ઉદય હોય તો ઘણી વખત માળા ગણવા છતાં પણ એ વિકારો જશે નહીં, પણ એનો પાવર ઢીલો થતો જશે. જેમ જેમ વધારે ને વધારે માળાઓ ગણાતી જશે તેમ તેમ એ કર્મ પણ તૂટતું જશે, કારણ કે એ પણ એક પ્રકારનું પ્રાયશ્ચિત્ત જ છે. આપણે જાણીએ છીએ આપણી સ્થિતિ કે ભાઈ મને આ સતાવે છે તો એના માટે જ હું આવી રીતે એનો ઉપાય કરું, જે એ રીતે ઉપાય કરીએ તો એ લાભ થઈ જાય. એટલે ત્રણે ત્રણ વેદ એટલે અભિલાષા, ઈચ્છા, પુરુષને સેવવાની ઈચ્છા, સ્ત્રીને સેવવાની ઈચ્છા, ઉભયને સેવવાની ઈચ્છા, એને પણ આપણે દૂર કરવાની છે. એટલે આ 14 જે છે એ અભ્યંતર પરિગ્રહ છે, અને આ અભ્યંતર પરિગ્રહને દૂર કરવા માટે સમ્યક દર્શન, ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, ઉદાસીન ભાવ, નિર્ભયતા, ઉપેક્ષા વૃત્તિ, નિર્ભયતા, અને બીજી રીતે આપણે જેમ કે તિરસ્કાર ન કરવો, અને નિર્વિકાર દૃષ્ટિ, બસ આટલું જો આવી ગયું તો તમે આના ઉપર વિજય પ્રાપ્ત કરો. આખું આ મોહનીય કર્મ જ છે. એટલે એ રાજા છે, એ રાજા ઢીલો પડે તો જ બાકીના કર્મો ઢીલા પડે. સૌથી પહેલાં આપણે મોહનીયને જ ખપાવવું પડે, બાકીના કર્મો પછી જ દૂર થવાના છે. અને મોહનીય કર્મ જેમ જેમ ઓછું થતું જાય તેમ તેમ આત્મા ગુણસ્થાનકમાં આગળ વધતો જાય. એમ નહીં જ્ઞાન વધતું જાય એમ ગુણસ્થાનકમાં આગળ ન વધે, અંતરાયો ઓછા થતા જાય એમ ગુણસ્થાનકમાં આગળ ન વધાય, કે પછી બીજી કોઈ પણ રીતે ગુણસ્થાનકમાં આગળ ન વધાય. ગુણસ્નાનકમાં જેટલો મોહ ઢીલો પડે એટલો આત્મા ઉપર જાય. એટલે આપણો પ્રયત્ન પુરુષાર્થ આ મોહને ઢીલો કરવા માટેનો, કારણ કે એટલે જ શાસ્ત્રમાં એને મદિરાની ઉપમા આપી છે, દારૂની ઉપમા આપી છે. માણસ દારૂ પીએ ને નશો ચડે, એમાં મોહનો પણ નશો હોય, ઈગો હોય ને એને એવો નશો હોય, ગુસ્સો હોય તો એને એનો નશો હોય, બધી બાબતમાં એ નશામાં જ હોય. અને કદાચ કોઈક વખતે તમારે માર્ક કરવું હોય તો કરજો કે કોઈ પણ માણસને બહુ ગુસ્સો આવ્યો છે અને એ વખતે એ જ્યારે બોલતો હોય ને ત્યારે એનું રેકોર્ડ કરી લેવાનું, અને પછી બીજા દિવસે એને સંભળાવવાનું કે તું શું બોલ્યો હતો. એટલે એને ખ્યાલ આવશે કે હું આવો પાગલ હતો, મારાથી આવું બોલાઈ ગયું. આમ તે વખતે કાંઈ ભાન ન હોય, કારણ કે આ નશો છે, નશામાં માણસને કોઈ ભાન નથી રહેતું. એટલે જ એને મદિરાની ઉપમા આપી, દારૂની ઉપમા આપી, કે દારૂડિયાની જેમ આ આપણા આત્માને નુકસાન કરે છે. એટલે સમ્યક દર્શન આવે એટલે જીવ ચોથા ગુણસ્થાન કે આવી જાય. સૌથી પહેલું એ જ છે, પહેલેથી ત્યાં આવવાનું જ અઘરું છે. ત્યાં આવ્યા પછી વાંધો નથી, પણ ત્યાં આવવાનું એ બહુ જ કઠિન છે. જીવો અનંત અનંત કાળ સુધી મહેનત કર્યા કરે છે અને તોય અહીંથી અહીં કૂદકો નથી લગાવી શકતા. જે દીક્ષાઓ પણ આજ દિવસ સુધી મેરુ પર્વત જેટલા ઓઘા, એટલે આટલી બધી વખત દીક્ષા લીધી અને તોય હજુ અહીં કૂદકો આપણે નથી મારી શક્યા, અહીં સુધી નથી આવી શક્યા. એટલે કેટલું કઠિન છે, કારણ કે આમાં કરવાનું કંઈ નથી, ખાલી માન્યતાને બદલવાની છે. એ માન્યતા આપણે નથી બદલી શકતા, મનને નથી બદલી શકતા. વચન અને કાયા એના ઉપર તો કંટ્રોલ છે, પણ મન ઉપર કંટ્રોલ નથી. મન ખોટી ઈચ્છાઓ કરાવે છે. ભગવાન પાસે જઈએ એટલે મન આપણને કહે કે માગ, ભગવાને જે છોડ્યું છે બધું તારા કામનું છે. એ જ માગે, ભગવાને છોડ્યું છે આપણે માગીએ છીએ. બાકી ભગવાને છોડ્યું છે છોડવા જેવું જોઈએ ને, એના માટે કાંઈ મહેનત ન કરવાની હોય. બોલો આપણે શેના માટે દિવસ રાત મહેનત કરીએ? ભગવાને છોડ્યું એના માટે, એના માટે કે ભગવાને લીધું એના માટે આપણે મહેનત કરીએ છીએ? આ બધા જે આઠ આઠ કલાક જોબ કરીને આવે છે, શાના માટે જોબ કરીને આવે? ભગવાને છોડ્યું એ લેવા માટે ને? ભગવાને તો આમ ફેંકી દીધું છે, બધાને આપી દીધું છે. લો ભાઈ, લેતા જાઓ, જેને જેટલું જરૂર હોય એટલું લેતા જાઓ. એ બોલે છે, શું બોલે? અરિહંત વંદાવલીમાં, આવો પધારો ઈષ્ટ વસ્તુ પામવા નર નારીઓ, એ ઘોષણાથી અર્પતા સાંવત્સરિક મહાદાનને, ને છેદતા દારિદ્ર્ય સહુનું દાનના મહાકલ્પથી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમુ. આમંત્રણ આપી આપીને બોલાવે છે, આવો મારે આપવાનું છે, લેતા જાઓ. અને આવા વખતે પણ કોઈને કુબુદ્ધિ સૂજે, લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા જાય. વ્યવહારમાં આપણે બોલીએ છીએ, આ બાજુ ભગવાન મહાવીરે આપવાનું શરૂ કર્યું અને ઓલા બ્રાહ્મણને પરદેશ જવાનું મન થયું, એ બિચારો ગયો ત્યાં, અને અહીંયા ભગવાને દીક્ષા લીધી ને ઠનઠન ગોપાલ ખાલી હાથે પાછો આવ્યો. એટલે ભગવાન વરસાદની જેમ વરસતા હતા ત્યારે પરદેશ ચાલ્યો ગયો, અને ભગવાને દીક્ષા લઈ લીધી તો પાછો અહીં કને આવ્યો. હવે કેટલો ઠપકો સાંભળવો પડે, એટલે એની પત્નીના ઘણા ઠપકા સાંભળ્યા. અને પછી પત્ની છેવટે બોલી કે ભાઈ, જે દાતા હોય એ નિર્ધન થાય તોય આપે, તમે જાઓ કંઈ ચિંતા નહીં કરો, તમને આપશે. ભલે નદી સુકાઈ ગઈ હોય પણ તમે ખોદો તો પાણી તો નીકળે જ. બસ એમ દાતા જેની આપવાની ટેવ પડી ગઈ છે એ તમે જાઓને ના આપે હું બને જ નહીં. અને છેવટે એ ગયા અને અડધું દેવદુષ્ય વસ્ત્ર એમને આપ્યું, તો એ રીતે એને મળ્યું. પછી એને લોભ જાગ્યો, ઓલો ગયો એની પાસે, ભાઈ આખું હોય ને તો આને 1,00,000 સોના મોર આવે, બીજું અડધું લઈ આવ, હવે માગે કઈ રીતે. એટલે પાછળ પાછળ રહ્યો અને જેવું કાંટામાં ભરાઈ ગયું અને ભગવાન આગળ ચાલ્યા એટલે લઈને ભાગ્યો. એટલે એવી રીતે કર્યું. એટલે કહેવાનો આશય એ છે કે ભગવાને છોડ્યું છે આપણે છોડવાનું જ છે, ભાવ એ રાખવાનો છે. હા, આપણે પુરુષાર્થ કરવો પડે છે, કારણ કે પરિવાર લઈને બેઠા છીએ એટલે પુરુષાર્થ કરવો પડે છે. પણ એ પરિવાર લઈને બેઠા હોવા છતાંય આ છોડવા જેવું છે. જેમ ગણધર ભગવંતોની ત્રિપદી હતી, ભગવાન મહાવીરની ગણધર ભગવંતો માટે ઉપન્ય ઈવા અભિગમે ઈવા ધુવે ઈવા, જ્યારે પણ પ્રદક્ષિણા આપી અને ભગવાનને કહે ભયવામ કિમ તત્તમ, એ ભગવાન તત્વ શું છે, એટલે ભગવાન કહે ઉપન્ય ઈવા. બીજી પ્રદક્ષિણા આપીને ઓલા પૂછે ભાઈ ભયવામ કિમ તત્તમ વિગમે ઈવા, ત્રીજી પ્રદક્ષિણા આપીને ભયવામ કિમ તત્તમ ધુવે ઈવા. એટલે આ જગતમાં જેટલા પણ પદાર્થો છે બધાનો ઉત્પાદ અને વ્યય હોય છે અને દ્રવ્ય પણ હોય છે, પર્યાયનો ઉત્પાદ અને વ્યય હોય અને દ્રવ્ય તરીકે દ્રવ્ય હોય. આપણે દેવલોકમાંથી અહીં આવ્યા તો દેવ પર્યાયનો નાશ થયો, મનુષ્ય પર્યાયની ઉત્પત્તિ થઈ, પણ આત્મા તરીકે આત્મા કાયમ છે. તમે બંગડીમાંથી ચેન બનાવો, બંગડીનો નાશ થયો, ચેનની ઉત્પત્તિ થઈ, સોનું સોના તરીકે કાયમ છે. એટલે દરેકમાં આ નિયમ લાગુ પડે. માત્ર ભગવાને આટલું તત્વ કહ્યું અને એટલા માત્રથી ગણધર ભગવંતોનો એવો ક્ષયોપશમ થયો કે 48 મિનિટમાં આખી દ્વાદશાંગીની રચના કરી, નવા રચી દીધા. આપણે તો એક ભક્તામર 44 ગાથાનું એ સહજ રીતે રચાયેલું છે, એને કંઠસ્થ કરતાં આપણા મહિનાઓ જાય છે, અને આમને આખું બધું 48 મિનિટમાં બધું બનાવી દીધું. આ ભગવાનની ત્રિપદી હતી, રામચંદ્ર સૂરી મહારાજની પણ ત્રિપદી હતી. એમની એ હતી સંસાર છોડવા જેવો છે, મોક્ષ મેળવવા જેવો છે, દીક્ષા લેવા જેવી છે. આ એમની ત્રિપદી હતી કાયમ માટે. દરરોજ પ્રવચનમાં આ વાત આવે આવે ને આવે, એમ આપણે પણ રોજ આ જ વિચારવાનું છે ભાઈ હું જોબ કરું છું પણ આ છોડવા જેવું છે, લેવા જેવી તો દીક્ષા જ છે અને મેળવવા જેવો મોક્ષ જ છે. બસ આટલું એક નક્કી થઈ જાય ને, ફિટ થઈ જવું જોઈએ મનમાં કે મારે આના માટે જ કરવાનું છે, તો પછી આમાં પણ તમે રસપૂર્વક કંઈ નહીં થાય, જે પણ આવ્યું હશે એ પણ આપવાનું મન થશે કે ભાઈ આ બધો મારો અધિકાર નથી, ભલે મને મળી ગયું પુણ્યથી, પણ મારો અધિકાર મારી જરૂરિયાત છે એટલું જ ભોગવવાનો છે, બાકીનું બધું મારે આપી દેવાનું છે, એ પ્રકારનો ભાવ આપણો ક્રિએટ થાય. એટલે મોહનીય કર્મ જેમ જેમ હળવું થતું જાય તેમ તેમ આત્મા ઉપર ઉપર જતો જાય. એટલે પહેલાં જ મિથ્યાત્વ જાય એટલે ચોથા ગુણસ્થાન કે આવી જાય, બીજો કસાય જાય, પહેલાં અનંતાનું મંદી ગયો, બીજો જાય એટલે પાંચમે આવે, ત્રીજો જાય એટલે છઠ્ઠે આવે, પછી આગળ ઓલા નો કસાયો જેવા લાગે એટલે સાતમે આવે, એટલે એવી રીતે આગળ આગળ એવી રીતે જીવ જતો જાય. એટલે હંમેશા આ ગુણસ્થાનકનો આધાર આપણે, કારણ કે એ શ્રેણી ચડવી છે, ગુણસ્થાનકની શ્રેણી, મોક્ષે જવા માટે આ ક્રમે આપણે જવાનું છે. આપણે બોલીએ છીએ પરંપર ગયાણમ, જે મોક્ષે ગયા છે એ ગુણસ્થાનકના ક્રમે કરીને મોક્ષે ગયા છે, એવા નમો સયા સભ્ય સિદ્ધાણમ. એ આખી જે પહેલી ગાથા છે ને, એ પહેલી ગાથા એક વિઝિટિંગ કાર્ડ છે, એ સિદ્ધ પરમાત્માનું વિઝિટિંગ કાર્ડ છે. વિઝિટિંગ કાર્ડમાં શું હોય, વ્યક્તિનું નામ હોય, એની ડિગ્રી હોય, જેટલી ડિગ્રી હોય એ બધી ડિગ્રી એની અંદર લખે, પછી એને રહેવાની જગ્યા એનું એડ્રેસ હોય, અને પછી એનો ફોન નંબર હોય. બસ આ ચારે ચાર વસ્તુ આ પહેલી ગાથામાં આવી જાય. સિદ્ધાણમ, સિદ્ધ એ એમનું નામ છે, હવે સિદ્ધ થઈ ગયા. બુદ્ધાણમ એમની ડિગ્રી છે, કેવળ જ્ઞાન. પાર ગયાણમ, પરંપર ગયાણમ આ બધી એક્સ ડિગ્રી છે, અને લોઅગ મુવગ ગયાણમ એમનું એડ્રેસ છે. નમો સયા સભ્ય સિદ્ધાણમ એમનો ફોન નંબર છે, એ લગાવો એટલે એમની મુલાકાત થઈ જાય. માનવિજયજી મહારાજ શું કહે કે માન ગ્રહણતા આવી, નામ ગ્રહણતા આવી મિલે મન ભીતર ભગવાન. જેવું ભગવાનનું નામ લો એટલે ભગવાન તો હાજર જ છે તમારી પાસે આવવા માટે, માત્ર નામ લેવાનું છે. એમ સિદ્ધનું નામ લો એટલે સિદ્ધ હાજર થઈ જાય, એટલે એનો એ ફોન નંબર છે, તમે એ ડાયલ કરો એટલે તમે થાય. એટલે તો આપણે માળા ગણીએ છીએ. માળા શાના માટે ગણીએ, કે એ ભગવંતોને આપણે આપણી પાસે બોલાવીએ છીએ, પણ એ બોલાવવા માટે રાખવા માટે પહેલાં આપણે આપણું ઘર ચોખ્ખું કરવું પડે. આપણે ઘર ચોખ્ખું નથી કરતા, અહીં ગંદકી ભરેલી છે, ખાસ કરીને આપણું જે હૃદય છે ને, હૃદય ગંદકીવાળું છે. આ ગંદકી એટલે કસાયોની ગંદકી, રાગદ્વેષની ગંદકી. આ ગંદકી દૂર થાય તો કામ થાય, તો પછી ભગવાન અંદર બિરાજમાન થાય. પ્રતિષ્ઠા આપણે દેરાસરમાં કરીએ એ તો વ્યવહારથી છે, નિશ્ચયથી તો આપણા હૃદયમાં ભગવાનની પ્રતિષ્ઠા કરવાની છે. અને હૃદયમાં પ્રતિષ્ઠા ક્યારે થાય? તમારે આ બધું ચોખ્ખું કરવું પડે, એના વગર ભગવાનને બેસાડો કેવી રીતે? એક સામાન્ય ઓલો પ્રધાન આવવાનો હોય તો એ રાતોરાત બધું સાફસૂફ થઈ જાય છે. તો આ ત્રણ લોકના નાથ આપણે ત્યાં આવવાના હોય તો અહીંયા કેટલી સાફસૂફી કરવી પડે, એ થઈ જાય તો બેડો પાર, પછી કાંઈ કરવાની જરૂર નથી. પણ એવું હૃદય થવું જોઈએ, એવી હૃદયની નિર્મળતા થવી જોઈએ. એવી નિર્મળતા સોળ ભાવનાઓથી થાય, ફરીથી સમતા. એના માટે આવી સોળ ભાવનાઓ જ આપણા હૃદયને નિર્મળ બનાવે, એના વિના આ હૃદય નિર્મળ ન બને. એટલે આ કષાય ત્યાગ અધિકાર એ જે છે બહુ જ મહત્ત્વનો છે, કારણ કે આપણે રાત દિવસ એની જોડે સંકળાયેલા છીએ અને એ આપણને સતત થયા કરે છે, જુદા જુદા રૂપે આવે છે. આપણને ખબર ના પડે કે મેં ગુસ્સો કર્યો, આપણને ખબર ના પડે. ખાલી તમે એટલું બોલો ને, તારો પવન નથી આવતો, તો આ વાવકાયના જીવ પર ગુસ્સો જ કર્યો એમ કહો કે ભાઈ આ ખારું પાણી છે નથી ભાવતું, તો અપકાયના જીવ તરફ ગુસ્સો જ કર્યો કહેવાય. આ કારેલાનું શાક નથી ભાવતું, તો વનસ્પતિના જીવ પર ગુસ્સો જ કર્યો. એટલે ઘણી વખત આપણને ખબર ના પડે કે મેં ક્રોધ કર્યો છે, પણ આવું તો દિવસમાં કેટલીય વખત થાય, દરેક બાબતમાં. માત્ર ક્રોધ નહીં, માન માયા લોભ બધામાં આવું થાય. કોઈને પેન જોઈને ગમી ગઈ એટલે તારી પેન બહુ સારી છે એટલું બોલે, એટલે સામેની વ્યક્તિ ચાલને હું આપી દઉં, ભાઈ હું બીજી ખરીદી લઈશ, એને મળત જોઈતું હતું ને આવી ગયું, એને પોતાના લોભને મજબૂત કર્યો. બીજું શું કર્યું? પોતાના લોભને લોકો આવી રીતે બહુ મજબૂત કરે, જ્યાં જ્યાં જાય સારી વસ્તુ જુએ એટલે કે આ તમારું તો બહુ સારું છે, ક્યાંથી લાવ્યા? એટલે ઓલી વ્યક્તિ એક એક ભાઈ લઈ જાઓ ને, કાંઈ વાંધો, મારી પાસે તો ઘણું છે બીજું, એમ કરીને એ આપી દે. પણ આપણો લોભ કસાય વધ્યો, નુકસાન આપણને થયું, વસ્તુની પ્રાપ્તિ થઈ એ લાભ નથી, અહીં કને આપણા આત્માને જે કસાય વધ્યો એ નુકસાન છે. એટલે કસાય વધવો જ ન જોઈએ. કસાય શબ્દનો અર્થ જ એ છે, આપણે પહેલાં વાત કરી કે જેનાથી આત્માને સંસારનો લાભ થાય, જે સંસારમાં રખડપટ્ટી કરાવે એનું નામ જ કસાય છે. ચારમાંની એક ગતિ તો એવી બતાવો કે જ્યાં કસાય ન હોય, બધી જગ્યાએ હોય, દેવમાંય હોય, દેવીઓને ઉપાડી જાય ત્યાં કને. ભલે પોતાને આટલો વૈભવ મળ્યો છે તો એ દેવીઓને પણ ઉપાડી જાય, આવું થાય. એટલે ત્યાંય પછી પોલીસ જેવા દેવો રાખવા પડે, ત્યાંય બધી વ્યવસ્થા હોય. અહીં જેમ રાષ્ટ્રપતિ હોય એમ ત્યાંય હોય, ત્યાંના રાષ્ટ્રપતિને ઇન્દ્ર કહેવાય. અહીં જેમ અદાણી ને અંબાણી છે એમ ત્યાં સામાનિક જાતિના દેવો હોય, ઇન્દ્ર સમાન વૃદ્ધિ હોય, એના જેવી જ વૃદ્ધિ હોય. એટલે નગરજનો, એટલે બધી વ્યવસ્થા જેમ અહીંયા મનુષ્યમાં છે એવી બધી વ્યવસ્થા દેવલોકમાંય છે. આવી 10 પ્રકારની વ્યવસ્થા છે, ઇન્દ્ર, સામાનિક, ત્રાયસ્ત્રીંશ એટલે મંત્રી. અહીં કને બધા મંત્રીઓ જુદા જુદા હોય, આ ગૃહ ખાતું ને આ ખાતું, એવી રીતે દેવલોકમાંય આ બધું હોય. એટલે આ બધી જ જે વ્યવસ્થા છે એ બધે રાખવી પડે છે. કેમ રાખવી પડે? લોકો ગુનો કરે છે એટલે રાખવી પડે. ગુનો ન કરે તો ક્યાંય પોલીસની જરૂર જ ન પડે. કોઈ માણસ એ ગુનો ન કરે તો કોઈ વકીલોની જરૂર ન પડે. ક્યાંય જગ્યાએ કોઈને કેસ કરવાનો કે કાંઈ પ્રસંગ જ ઊભો ન થાય. કેમ આટલા બધા વકીલો પેદા થયા? કેમ આટલા ડોક્ટરો પેદા થયા? આપણે શરીરમાં રોગ આવ્યો તો ડોક્ટરો આવ્યા ને, પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવ્યા હોઈએ તો રોગ આવે જ નહીં. આપણે શું કે ભાઈ, વહેલા સૂઈને વહેલા ઉઠે જે વીર, બળબુદ્ધિ ધન વધે સુખી રહે શરીર. એટલે કે મોડે સુધી વોટ્સએપ જોતા હોય ને આ સાંભળતા હોય તો પછી ક્યાંથી થવાનું હતું? એટલે કહેવાનો આશય એ છે, પરમાત્માની આજ્ઞા જેટલી વધારે પડાય એટલો શારીરિક દૃષ્ટિએ પણ લાભ જ થવાનો છે. જે પણ ડોક્ટરો ભલે આજે શોધતા હોય, ભગવાને તો ક્યારનું કહ્યું છે ભાઈ રાત્રિ ભોજન ન કરાય, એ લોકો આજે કહે છે ભાઈ સૂર્યાસ્ત પછી ખાવું એ બરાબર નથી. ભગવાને તો કહ્યું તો કે ભાઈ 15 દિવસે ઉપવાસ કરવાનો, ડોક્ટરો આજે કહે છે. ભગવાને કહ્યું કે ભાઈ નવકારસી પોરસી કરો, ડોક્ટરોએ કહે છે ભાઈ 11 વાગે જમજો, એના પહેલાં કાંઈ મોઢામાં નહીં નાખતા. એટલે બધી રીતે જે ભગવાને કહ્યું છે એ જ ડોક્ટરો આવી વાત કરતા જાય છે. અને આપણે ડોક્ટરની વાત માનીએ છીએ, આપણે એમને એમ સંવત્સરી હોય તો આપણો ધંધો બંધ નથી રાખતા. પણ એ દિવસે ઓલક ટ્રમ્પ હડતાલ રાખી દે, કાંઈ કામ ના કરવા દે, તો ઓટોમેટિક બધું બંધ થઈ જાય છે. એટલે ભગવાન આપણને સૌથી વધારે પ્રિય હોવા જોઈએ, પણ એના બદલે અહીં બધા અધિકારીઓનું આપણે માનીએ છીએ પણ ભગવાનનું નથી માનતા. એટલે મિથ્યાત્વ ઓગળે કેવી રીતે? ભગવાનને માનીએ નહીં. ભગવાન આપણે શું કરીએ છીએ, એક રીતે કહેવું હોય તો કહેવાય કે ભગવાનને બધા માને છે, પણ ભગવાનનું કેટલા માને છે? ભગવાનને માને છે, ભગવાનનું માને તો કામ થાય, ભગવાનનું ના માને તો શું કામ થવાનું છે? ચાલો, સમય થયો, બોલો ક્વેશ્ચન. ખબર નથી પડતી ટાઈમની, હા બોલો.
સાધુ ભગવાન પણ થઈ જાય છઠ્ઠા સ્થાન, તો વૃત્તિમાં નથી, એટલે વૃત્તિ ને વિરતિ બંને જુદું જુદું.
ગુસ્તી,
તમે એક વર્ડ કઈ કીધું,
ગુસ્તી નહીં,
નહીં વૃત્તિ, વૃત્તિ
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 દ્રષ્ટિ, ના ના એવું નથી, ગુસ્તી તો નથી, બીજું કઈ
વૃત્તિ કે વૃત્તિ
ના, દ્રષ્ટિ એ તો જો ના, એટલે એ આપણે એમ વાત કરી કે આપણે મેરુ પર્વત જેટલા ઓગા ભેગા કર્યા તોય આપણું કલ્યાણ ન થયું, એ એ વાત ઉપરથી હતી ને.
આપે કીધું કે સાધુ ભગવાન બી હોય પણ એ પણ વૃત્તિમાં નથી, કે એવું કંઈ સંભળાયું મને. વૃત્તિ
કે સાધુ ભગવાન તો બી એ હોય છે,
કસાયો હોય છે,
કસાય, હા એ કસાયો હોય, બધા હોય, કસાયો હોય, નો કસાયો હોય, એ એ બધું જ હોય, પણ એ ખબર નથી. પછી તમને શબ્દ આ પાછું ફરીથી સાંભળો ને, એ ટાઈમે મને ફોન કરજો જ્યાં હોઉં ત્યાં. બોલો,
ફરી એક સવાલ છે કે તમે આજે આ 14 અભ્યંતર
પરિક્રમાની
વાત કરી, એમાં બધા તમે કસાય દીધા,
હે
આ 14 અભ્યંતર
ચાર કસાય, હા
એમાં
મિથ્યાત્વ
ચાર કસાય, પછી મિથ્યાત્વ અને નવ કશાય,
નવ નો કશાય,
નવ નો કશાય,
હા હા.
તો હું બધાના નામ બોલી જાઉં છું,
હા,
હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ,
બરાબર, નવ નો કશાય. એને નો કશાય એટલા માટે કહેવાય, નો એટલે સહચારી, કશાય છે નહીં પણ કશાયને ઉત્પન્ન કરાવે છે. ધારો કે અહીં બે જણ વાત કરતા હોય અને હું હસું તો એમને ગુસ્સો આવવાનો, આ મારી વાત પર હશે છે, એટલે ગુસ્સાને ઊભો કર્યો. એટલે નો કસાય એટલે પોતે કસાય નથી પણ એના દ્વારા બીજાને કસાય ઊભો થાય છે, માટે નો કસાય.
પછી તમે કીધું મિથ્યાત્વ,
હા,
અને પછી ક્રોધ, માન, માયા,
લોભ, બસ
આ મિથ્યાત્વ તમે શબ્દ તમારી જ આપ્યો ને, એમાં તમે શરૂઆતમાં કીધું કે જૈન દર્શનમાં શ્રદ્ધા નો હોવી વ્યવહારથી મિથ્યાત્વ, નિશ્ચયથી મિથ્યાત્વ પણ તમે શું કીધું?
એટલે આ બધામાં એટેચમેન્ટ, આ બધું મારું છે, ઘર, પરિવાર, સંપત્તિ, આ બધામાં એટેચમેન્ટ પૂર્વક મારાપણાનો ભાવ, એ મિથ્યાત્વ.
અચ્છા, અને આજે હું 14 બોલ્યો એમાં ઓર્ડરમાં છે બધા કે
ઓર્ડર આવી રીતે કહેવાય? પેલું મિથ્યાત્વ કહેવાય, કારણ કે સૌથી પહેલા સમ્યક દર્શનની જરૂર છે, પછી ચાર કષાયો એ એ રીતે ગણવાનું, કારણ કે ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ ગુણ પ્રગટ કરણ, પછી નવ નો કષાય, તમે જે ક્રમ બોલ્યા તે બરાબર, એ રીતે બરાબર.
અને બીજી વસ્તુ પંડિતજી, તમે એક એવી વાત કરી કે કોઈની તમે કઈ દોષ કાઢો, તમને 10 વાર,
હા હા, એ બાબતમાં વાત કરી કે કોઈ પણ ગુનો, અપરાધ કોઈ પણ પ્રકારનો કર્યો હોય તો એની મિનિમમ સજા 10 ટાઈમ છે. એટલે એમાં ધારો કે તમે કોઈને ડોંકી કહ્યું, એટલે મસ્કરીમાં એ રીતે કહ્યું તો તમારે 10 ટાઈમ ડોંકી બનવું પડે, સિવાય કે તમે પ્રાયશ્ચિત કરી લો કે એની પાસે જઈને માફી માગી લો, એ જુદી વાત છે. પણ આવું ન કર્યું તો પછી મિનિમમ 10 ટાઈમ, અને તમે જેટલા રસથી બધા મિત્રો સાથે મળીને ચીડાવતા હોય તો એ અનેક ગણું મલ્ટીપલ થાય, વધી જાય.
તો હવે હવે અહીંયા અહીંયા આની પાછળનો જે 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 પદાર્થ છે ને, મારે જરા વાત કરવી છે કે તમે હમણાં આજે છોડો આ પ્રવચન સિરીઝમાં કીધું કે દાદાગીરી મોહનીય કર્મની છે,
હા બરાબર.
હવે આ સ્પેસિફિક એક્ઝામ્પલની અંદર જો કોઈને ગધેડો કીધું અને મને મિનિમમ 10 વાર ગધેડાનો ભાવ મળે, તો હવે ગધેડાનો ભાવ નામ કરવાના હતો
ઉદય, હા બરાબર છે.
મોહનીય કર્મ જે ઘાતી છે, તમારા અઘાતીને કંટ્રોલ કરે
એવું ના, એટલે એમાં શું છે કે પેલું જે મોહનીય કર્મ ખરું, પણ મોહનીય કર્મમાં પણ તમે કોઈને એ રીતે કહ્યો એટલે તિરસ્કારના ભાવમાં કહ્યો, એટલે એ પાછું મોહનીય જ આવી ગયું ને, એટલે
હા
હા એના કારણે, કારણ કે એ તો બધા કર્મો તે વખતે બંધાય છે, દરેક સમયે સમય જીવ સાત કર્મ બાંધે છે, બધા ઉપર, બધા કર્મ ઉપર. ચોરનો ભાઈ ઘંટી ચોર એના જેવું, ચોરનો ભાઈ ઘંટી ચોર એટલે ધારો કે કોઈએ ચોરી કરી, આપણે ચોરી નથી કરી પણ એનો માલ વેચાતો લીધો, તો તમે ચોરીને ઉત્તેજન આપ્યું ને, એવી રીતે મોહનીય કર્મમાં પણ એ જેની જોડે ભળે ને એ બળવાન થઈ જાય. મોહનીય પોતે બળવાન છે એટલે બીજા પણ બધા બળવાન થઈ જાય કે મારી જોડે રાજા ઊભો છે, મને કાંઈ ચિંતા નથી, અને એ જ્યાં ખસી જાય ત્યાં બધા ઢીલા થઈ જાય, કોઈ ઓલી તો ના થાય.
તો હવે હવે છેલ્લો સવાલ પૂછી,
હા હા પૂછો.
આ સવાલ આપણા બધા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ મારું પ્રેઝન્ટેશન સાંભળવા જોઈએ, સાંભળજો બધા. ઉપમિતિ ભવ પ્રપંચા કથા,
હા,
કોઈ તમે ભવિષ્યમાં વાંચજો કોઈ વાર,
સિદ્ધર્ષિ ગણીની છે,
એની અંદર એક વસ્તુ આવે છે કે સાધુ ભગવંત જ્યારે ચોમાસા પછી વિહાર કરે ને ત્યારે બધાને હિત શિક્ષા આપતા જાય, જસ્ટ લાઈક આપણે લોકો હોસ્પિટલમાં જઈએ અને ડૉક્ટર સાહેબ આપણને એટેન્ડ કરે અને ડૉક્ટર સાહેબ જેવા જાય ત્યારે એક નર્સને આપણા ઇન્ચાર્જ તરીકે મૂકતા જાય કે ભાઈ નર્સ તમારું હવે ધ્યાન રાખશે,
બરાબર છે.
એમાં શબ્દ આવે છે પરિચારિકા,
પરિચારિકા, બરાબર,
તો અમારે કઈ પરિચારિકા અમારી સાથે રાખવી જોઈએ જેને કારણે આ મોહનીયના રોગ સામે લડી શકે, પણ એના વિશે કંઈ કહો, કારણ કે તમે તો વયા જ હશો, પછી અમારી પાસે કોઈ પરિચારિકા હોય ડોક્ટર સાહેબ તો વયા જ હશે, ભાઈ પેટમાં દુખ્યું તો નર્સ હતું તો કહેશે ને ટાયલેનોલ લો આ લો તે લો, એટલે મેં એવી રીતે વાત કરી હતી.
હા હા, ના ના, વાત સાચી છે. પરિચારિકા તરીકે એક રીતે કેવું હોય તો સતત સ્વાધ્યાયમાં રહેવાનું, જેટલો તમે સ્વાધ્યાયમાં વધારે રહેશો એટલો બાહ્ય બધું ઓછું થઈ જશે, વધારે ને વધારે, અને આપણી અંદરની જાગૃતિ, આમાં પોતાની જાગૃતિ જ કામ લાગશે, બીજા કોઈ કાંઈ કરી શકવાના નથી. પણ સરસ તમારો સવાલ પૂછવાની જે હતી, ના 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 ના, પણ સારું સારું, એટલે કાલથી તો મને એમ લાગે છે કે મારે 9:30 સુધી જ કાલે ચલાવવું પડશે, પ્રશ્ન કરનારા જે તમે છો, બાકી તો હોય છે ના, પણ સરસ, મને પણ ખૂબ આનંદ આવ્યો તમારા પ્રશ્નોથી, છે ને મને ગમ્યું કે જે પદ્ધતિ છે તમારી એટલી બધી સરસ છે કે ઘણું ઘણું બધું શીખવાનું છે લોકોને એમાંથી, એવું છે. મોટી સજા જેટલા ઉપરના સ્થાન ઉપર હોય એટલી સજા વધારે થાય, નીચેના સ્થાનમાં પાપ કરે એને સજા ઓછી થાય, એમ ઉપરના સ્થાનમાં જે પુણ્ય કરે એને ઇનામે મોટું મળે, નીચેના સ્થાનમાં પુણ્ય કરે એને ઇનામ નાનું મળે. જેટલી જવાબદારીવાળું સ્થાન હોય ને, ધારો કે હું જ પિક્ચર જોવા જાઉં ને તમને કહું કે પિક્ચર ન જોવાય તો એની કાંઈ અસર ન થાય, એટલે હું જાઉં હું વધારે ગુનેગાર કહેવાઉં. ધારો કે તમારામાંથી કોઈ મને થિયેટરમાં જુએ તો તમારા ભાવ બગડે, તો તમારા ભાવ બગડવામાં હું કારણરૂપ બન્યો, એટલે ખાલી મારા આત્માને એકલાને નુકસાન ન થયું, મને જેટલાએ જોયા અને એટલાને જ નહીં પાછા એ બીજા ચારને વાત કરશે, ગુરુજી તો અહીંયા હતા એટલે એના ભાવે બગડે, એટલે એ પાપ મલ્ટીપલ થાય, વધતું જાય, એવું થાય. બોલો.
અહીંયા ગુરુદેવ તો હતા નથી, તો જે અમારે પ્રાયશ્ચિત કરવું હોય, ધારો કે મને મારા હસબન્ડ ઉપર ગુસ્સો આવી ગયો, તો હું એને તો મિચ્છામી દુખડમ કહું, પણ હું ભગવાન પાસે જઈને એ પ્રાયશ્ચિત કરું
જ્યારે, આમાં શું છે, બધું નોટમાં લખી રાખવાનું અને જ્યારે ભારત આવો તે વખતે મારા સાહેબ પાસેથી લઈ લેવાનું, કારણ કે અમે લોકો પ્રાયશ્ચિત ના આપી શકીએ. પ્રાયશ્ચિત આપવા માટે છેદ સૂત્ર નામનો આપણો ગ્રંથ છે, એ ગ્રંથનો જેણે અભ્યાસ કર્યો હોય અને એ ગ્રંથને ભણવા માટે એમને ઘણો મોટો તપ કરવો પડે, ત્યાર પછી એમને વાંચવાનો અધિકાર મળે, અને એ ગુરુ મહારાજ એમને ગુરુની નિશ્રામાં વાંચવાનો હોય અને પછી એમને અધિકાર આપે આલોચના આપવાનો, એટલે ગુરુ મહારાજ પણ બધા આલોચના ના આપી શકે, જે આવા હોય ને એ જ આપી શકે, એટલે તમારે નોટ ડાઉન કરતા જવાનું, જ્યારે આવો તે ટાઈમે એ રીતે કરવાનું. બોલો. હા બોલો.
આચાર્ય ભગવાન આપણને ક્ષમા આપી શકે, જે કઈ આલોચના આપી હોય તો આચાર્ય ભગવંત જ આપે?
ના, એવું નથી કે આચાર્ય જ હોવા જોઈએ, ગીતાર્થ હોવા જોઈએ એક વાત, અને બીજા નંબરમાં છેદ સૂત્રના અભ્યાસ કરેલો હોવો જોઈએ, એવા આપી શકે. અને જે સામાન્ય જે દોષો છે એ તો તમને કોઈ પણ માર સાહેબ આપી શકે, પણ મોટા જે ગંભીર જે પણ હોય, આ પરસ્ત્રી ગમન જેવા કે આવા ચોરી ને આવા જે હોય ને, એ પછી આવા મહાત્મા પાસે જઈને લેવું પડે પ્રાય. હા બોલો.
આપને જો આપને કહા કે દૂર દૂર દોષોં કા ઇતના 70 કોડા કોડી,
હા સાગરોપમ, હા
ચલતા હૈ,
હા
તો આપને કો કૈસે માલુમ પડે કે આપને પીછે
વો કેવળી ભગવંત મળે તો ખબર પડે.
ઓકે,
બાકી આપણને કઈ ખબર ન પડે, કોઈ કેવળ જ્ઞાની જ કહી શકે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધું ભેગું થાય પછી આવે, પણ એટલો ટાઈમ સુધી આત્મા ઉપર એનો પ્રભાવ રહે, પણ એ એક વખત નું બાંધેલું, પાછું તમે કલાક પછી કરો, બે કલાક પછી કરો, એ જુદું. એટલે આ દરેક સમય સમય નું થતું જાય ને. હા, એટલે એની કસાયો જે છે ને તીવ્રતાથી તમે ન કરો તો એ સ્થિતિને રસ ઓછો થાય, ને તીવ્રતા જો કસાયમાં આવી તો સ્થિતિ રસ વધે. મોહનીય એના પછી જ જાય, એના પહેલા ના જાય. એ મેં તમને કીધું તું, બધાની ભૂલોને ભૂલી જવી, કોઈની પણ ભૂલને યાદ નહીં રાખવી. હે, પછી તો આ તો 5 વર્ષ પહેલાનું યાદ કરાવે ને 25 વર્ષ પહેલાનું યાદ કરાવે, એ કંઈ ન હોય. હા, ભૂલ યાદ છે બધી.
હા
હા, બરાબર છે.
ચાલો આજે આપણે